वर्णिवेश रमणीय दर्शन मंदहास रुचिरान नाम भजन पूजितं सुर नरोत्तम मुदा धर्म नंदन महम विचिंतये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपते राजाधिराजाय नमो। वाला भक्तो विक्रम संवत 2069 आसोवद काली चौदश शनिवार तारीख 2 नवेम्बर 2013। आजे चतुर्दशी होवाची हनुमान जी नु पूजन सांजे अपने ठाकुर जी जमाड्या पछी करशुं महादेवजी ना डेरे। आजे स्वामीनारायण सत्संग शिबिर 22मी तीर्थधाम कुंडल ने आंगणे चाली रही छे एना तीजा दिवसनो बपोर पछीनो दिवस सेशन आरंभाय छे। शिक्षापत्रीनी कथा करशुं। वाला भक्तो काले आपणे शिक्षापत्रीना 26मा श्लोक ने अर्धो समज्या। स्वपर द्रोह जननम सत्यम भाष्यम न करहि चित। अर्धो श्लोक मने एवी इच्छा थाय छे के तमारू टेस्टिंग कर लो तम शुं समज्या। यदि आपकी इजाजत मिल जाए तो थोड़ी देर के लिए मैं तुम्हारे पास आ जाऊं। कल की बात हम किसको कहेंगे, किसको पूछेंगे? दयालु जी आप भी बताइए, कल के बारे में आपको क्या कुछ याद रहा, क्या कहा?
એવું આપણે ના બોલું કે આપણો આપણું ભી દ્રોહ આપણું ભી ખરાબ થાય, બીજાનું ખરાબ થાય, એવું ના બોલું,
નહીં બોલું, બસ જેને જે સમજાણું હોય કેવું। ઉઠ ભાઈ ઉઠ,
સત્ય પાડવા કરતા સમજવું અઘરું છે,
રાખ્યું ને યાદ, સમજ્યા? ભી પડે તારે બકરું વંડી ઠેકી જાય, ઉઠે
પણ એવું સત્ય ન કેવું એને ખોટું લાગી જાય।
કોઈનું અહિત થાય એવું ન બોલવું,
કોઈ સત્ય આપણે પૂરેપૂરો સમજાણું ના આવે તો ગુરુજી કે વડીલો પૂછીને એનો એટલે જો કાલ વાત કરી દઈએ કે પેલા એના બાપને નરિયો ખેંચી લે, અને પેલા બીમાર હતા અને ઓક્સિજનની નરિયો પાઇપ ખેંચી લેવાની વિચાર હતો, પણ એ જાતે ખેંચ્યા તો લોકો એમ કહે કે બાપને મારી નાખ્યો, એ વખતે એવું તારે શંકા હોય તારે વડીલોને સલાહ લેવી જોઈએ।
કરશન સ્વામી આવ્યા છે, એક વાત સારી કહેતા હતા, કોઈક કઈક કેટલા 35-38 વર્ષ ઓક્સિજન ઉપર રહ્યા, વેન્ટિલેશન ઉપર, એ બેભાન હતા ને એમના જીવાડતા, પછી એના સ્નેહીઓ બધા ઠાક્યા, પછી ડોક્ટરને કહ્યું કેટલા વર્ષથી આ હેરાન થાય છે, એની વાહે બધા હેરાન થાય છે, તો આને એવું એકાદું ઝેરનું ઇન્જેક્શન દઈ દો, એ સુખી થાય ને આપણે સુખી થાય, ડૉક્ટર કે એવું અમારથી થાય નહીં, એ કાંઈ ન થાય, મારી નખાય થોડા કોઈ, તારે કે તો અમે કરીએ, તો કે ના એ ન કરાય, પછી એનો કોર્ટમાં કેસ આવ્યો, તો એનું જજમેન્ટ એવું આવ્યું કે કોઈને મરાય નહીં, સમજાણું, પણ કોર્ટે એટલું કીધું કે તમે એને જીવવા માટે જે કાંઈ સગવડતા આપો છો એ તમારે આપવી હોય તો આપો અને ન આપવી હોય તો તમારી મરજી, એમાં તમને કાંઈ ગુનો લાગુ પડતો નથી, તમે ઓક્સિજન આપો છો તો તમારે ના આપવો જ ના આપો, એનો કાંઈ ગુનો નથી, નળિયું ખાઈ લો, તમારે ન દેવો હોય તો તમારે મરજીની વાત છે ને, પણ તમે મારી ન શકો, બોલો એવું રિઝલ્ટ આવ્યું કોર્ટે, એવું કહ્યું. તો સત્ય શું ને અસત્ય શું, હે? બહુ અઘરી વાત છે. તારે કઈ કેવું છે નરેન્દ્ર? ઉભો થા.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે ધર્મ ને અર્થે ખોટું બોલવું પડે તો એ અસત્ય નથી, ગુરુ ને અર્થે ખોટું બોલવું પડે તો એ અસત્ય નથી, સ્ત્રી સામે ખોટું બોલવું પડે તો તે અસત્ય નથી.
એવા એવા વિચિત્ર પ્રશ્ન આવે છે. એક નવીન પ્રશ્ન આવ્યો છે તો મારે તમને પૂછવાનો છે. એક સરકારી પશુ ડોક્ટરે મને પ્રશ્ન કર્યો, અમારે ત્યાં ગાયોને લઈને ગર્ભવતી છે કે નથી એનું પરીક્ષણ કરાવવા આવે અને અમને એ પાકી ખબર હોય કે અમે કહીએ કે ગાય ખાલી છે તો એ માણસો એવા જ હોય કે ગાયને કતલખાનામાં કે માજનમાં ગમીને ધકેલી દે, અને અમે એમ કહીએ કે ના ગાયના ઉદરમાં બાળક છે તો એ હાચવે રાખે, તો અમને ખબર પડી જાય કે જો એવું કહેશું કે ગાય ખાલી છે તો આ કતલખાને મોકલી દેશે, તો અમારે શું કહેવું, શું કરવું, ખોટું બોલવું? ગાય હોય તો ખાલી તો અમારે એને ખોટું કહેવું કે સાચું કહેવું? સાચું કહે તો ગાય મરી જાય એમ હોય તો શું કરવું? એવો પ્રશ્ન આવ્યો. તો ઉત્તર કોણ કરશે એમ? આ હા, અમારા મિસ્ત્રીભાઈ ઉત્તર કરશે. લે ભાઈ સાહેબ, તો
ગાયનો બચાવ થઈ જતો હોય તો ખોટું બોલો, કોઈ વાંધો નહીં.
પછી જીવનમાં ક્યારેક એવી મુશ્કેલી આવી જાય કે તમે એક બાજુ ન બોલી શકો, મરી જાઓ જો બોલો તો. બોલી વાત તમે સાંભળી છે? માથા ભારે બે જૂથ એક વાણિયાની દુકાન આગળ આથડ્યા, એક બાજુથી કોળી આવ્યા, એક બાજુથી કાંઠી આવ્યા, અને એની દુકાન લડ્યા, એમાં મરી ગયા બે ત્રણ. પછી એનો કોર્ટમાં કેસ ગયો, વાણિયાની દુકાન મર થયું હતું એટલે એનું નામ લખાયું બધાએ કે આને ભાડ્યું છે, એટલે વાણિયા કોર્ટમાં ઊભો રાખ્યો. કોર્ટમાં આવીને વાણિયાભાઈ ઊભા રહ્યા, પછી વકીલે પૂછ્યું, બોલો. વાણિયો આમ જોવે ત્યાં કાંઠી બેઠેલા, આમ જોવે ત્યાં કોળી લોકો, શું બોલવું? ટાંટિયા માંડ્યા ધ્રુજવા. શિક્ષાપત્રી ભણ્યો નહોતો તોય જ્ઞાન થઈ ગયું. વાણિયા બુદ્ધિમાં હોશિયારી તો હોય જ, એટલે એણે શું કીધું? સાહેબ મને તો કાંઈ ખબર નથી. તે બધા કે તને ખબર નથી, તારી દુકાન મોર બહેનોને મૂર્ખ ના પડે જ. તો કે એમાં એવું થયું, આમથી આવ્યા કાંઠી, આમથી આવ્યા કોળી, જ્યાં બેયની ખેંચાણી ત્યાં મારી આંખ મેચાણી, એમ કહીને ભર કોર્ટમાં લાંબો થઈને હોઈ ગયો. બોલો, હું તો ગભરાઈ ગયો, તે મારે તો આંખે વિચારી ગઈ ને તો બેભાન થઈ ગયો, મેં કાંઈ જોયું નથી કોને કોને માર્યો. બોલો, બચી ગયો, જીવતો ઘરે આવ્યો. આમ બોલ્યો હોત તોય મરત ને આમ બોલ્યો હોત તોય મરત. ઘણી વખત માણસનું બે બાજુથી મોત આવી જાય. એક ગામમાંથી આખું ભેંસોનું ખાડું ચોરાણું, એટલે ભેંસોનું જે ટોળું હોય ને એને ખાડું કે, અને ગાયના ટોળાને ધણ. તો ભેંસો બધી ડાકુ લોકો વાળી ગયા. પછી ગામના બધા ભેગા થયા કે આપણી ભેંસું ચોરાઈ ગઈ, ભેંસું ચોરાઈ ગઈ. પછી કે શું કરવું, તે ગામના એ માનતા કરી કે ભેંસું જો બધી પાછી આવી જાય તો એમાં જે આપણો ગામના આખાના આમ બહુ હારામારો પાડો છે એ માતાજીને વધારીશું. અને એટલે ચોર લોકો લઈ ગયા ને એણે નક્કી કર્યું કે આપણે ન પકડાઈ ને તો આ પાડાને માતાજીને વધારીશું. હવે ભેંસું પકડાય તોય પાડો ગયો, ન પકડાય તોય પાડો ગયો. બોલો, ઘણાના નસીબ જ પાડા જેવા હોય, શું કરવું એનું કહો. પણ વાલા ભક્તો, પેલો વાણિયો બુદ્ધિશાળી કે નહીં? હોશિયાર ને. તારે જો ભગવાને એવું કહ્યું છે કે ભાઈ એવું જ્યારે થાય ત્યારે સત્યમ ભાષ્યમ ન કરી ચિત, ત્યારે કોઈ દી સાચું બોલવું, આંખ્યો વીંચીને હું જ જાઉં. તો કારણ વગરના હેરાન થવાની જરૂર શું? કઈ ફેર પડવાનો હોય નહીં. જે થઈ ગયું છે એ થઈ ગયું છે, મરી ગયા છે મરી ગયા છે. તમે કાંઈ બોલવા જાઓ તો એક વધારે મરે, સમજાણું? હવે આપણે કઈ આજ્ઞા સમજવાની છે? કૃતજ્ઞનો સંગ કરવો. અદ્ભુત વાત છે, સમજ્યા જેવી. શિક્ષાપત્રીનો 26મો શ્લોક, એમાં 3 આજ્ઞા છે. એક સમજ્યા ના, બીજી હવે સ્ટાર્ટ થાય છે. કૃતજ્ઞ સંગસ્તક્તવ્યો લુંચા ગ્રાહ્યાન કશ્યચિત. હવે શતાનંદ સ્વામીએ એમ કહ્યું કે ભાઈ, કૃતજ્ઞના સંગનો ભગવાને ત્યાગ કરવાનું કેમ કહ્યું? એના ઉત્તરમાં સ્વામી એવું સમાધાન આપે છે કે કૃતજ્ઞસ્ય અતિપાતકીત્વાત તત્સંસર્ગીણ અપી તદ્દોષાપત્તે હે ઇતિ. અર્થાત આ દુનિયામાં જે કૃતજ્ઞ માણસ છે તે અતિ પાતકી છે. પાતકી, મહાપાતકી અને અતિ પાતકી, પાપી, મહાપાપી ને અતિ પાપી, એવા 3 પ્રકાર છે. આમ તમને ન સમજાતું હોય તો મહાભારતની ભાષામાં સમજાવું. રથી, મહારથી અને અતિરથી, સાંભળ્યું છે ને? એટલે બહુ મોટો પાપી એમ. અર્જુન ને ભીષ્મ ની બધા અતિરથી હતા, હજારો સાથે એકલો લડે અતિરથી કહેવાય. તો અતિ પાતકી છે. કોણ? કૃતજ્ઞની. અને એવા કૃતજ્ઞની સાથે જો એમનો ત્યાગ નહીં કરતા કોઈ પણ પ્રકારે સંબંધ રાખ્યો તો એના સંસર્ગથી તમારામાં પણ એ દોષ આવી શકે છે. માટે એનો ત્યાગ કરો. આઈ બાત દિમાગ મે? હા કે ના? ભગવાન સ્વામિનારાયણે કૃતજ્ઞ એવા સેવક રામનો ત્યાગ કર્યો. કેમ? જે ભગવાને એની બહુ સેવા કરી, પણ ક્યારેય એમનો કીધું કે મારી પાસે 1000 સોનામરો છે, તમારા મારા માટે બેયને માટે સીધું લાવીને રાંધો, આપણે બે ખાઈએ. ભગવાન ઉપવાસ કરે કા ભિક્ષા કરીને ખાઈ આવે, પણ આ કોઈ દિવસ એને જમવાનું પૂછે નહીં. અને પોતા માટે પૈસા આપી જોઈતું સીધું મગાવે અને નીલકંઠજી પોતે રાંધી ખવડાવે આને. પણ માળો એમ ન કે મારી હારે તમે જમી લો, થોડુંક વધારે રાંધો. 1000 હોનામર, બોલો. સેવકરામ સાધુ હતો છતાંય ધન રાખતો હતો. 1000 સોનામર ભેગી કરેલી બાવાએ. પણ પ્રગટ ભગવાન પુરુષોત્તમને એક ટંક જમાડ્યા નહીં. અને ભગવાને એટલી એટલી સેવા કરી તોય માળાને એમ ન થયું કે આને જમાડવી, કેટલી હૈદ્ય કૃતજ્ઞ છે. વિચાર કરો, કલ્પનામાં ન આવે એવી વાત છે. માટે આવા હોય એને છોડી દેવા. એક વાતની અત્રે સ્પષ્ટતા કરું છું, ઘણા માણસો એવું કહે છે કે નઠારા નઠારાય ન મૂકે તો સારાએ સારાય ન મૂકવી, નબળા નબળાઈ ન છોડે ભલાઈ ભલાઈ ન છોડવી. જી, આપણે ભલાઈ નથી છોડવી, સારાઈ નથી છોડવી, પણ નઠારાનો સંગ છોડવો છે. એટલા માટે કે જો એનો સંસર્ગ રાખો તો એના દોષો તમારામાં આવે બાપા, એટલે આપણે એનો સંગ છોડવો પડે, બીજું કોઈ કારણ નહીં. આ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણની છે. માટે દુનિયામાં કોઈ જગ્યાએ કૃતજ્ઞની માણા દેખાય તો એનો સંગ ન કરતા છોડી દેજો એને. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 10મા વચનામૃતમાં સેવકરામની વાત કરીને આ આપણને સમજાવ્યું છે. સાથે સાથે કૃતજ્ઞના જેવો જ એક બીજો પાપી છે તે કયો? તો કોઈ માણસે જીવનમાં કાંઈ ભૂલ કરી અને વર્તમાન લોપાણું કાંઈક ગમે તે થયું, પછી એ વ્યક્તિએ એનું પારિચિત કરી નાખ્યું. તેમ છતાંય એને એવો પાપી કેવો, એ કહેનારો છે ને એ કૃતજ્ઞ જેવો જ પાપી છે. ભલે પ્રાયચિત કરી નાખ્યું છે, હવે તમારે એને એ રીતે જોવાય નહીં, કહેવાય નહીં. પણ આ દુનિયામાં કોઈ માણસને ભૂલ થઈ ગઈ હોય, એણે બિચારે પ્રાયચિત કરી નાખ્યું હોય, ભગવાનની પ્રાર્થના કરીને શુદ્ધ થયો હોય, પછી એણે ક્યારેય એવી ભૂલ ન કરી હોય, પણ આપણે બધાય એને ખરાબ દ્રષ્ટિએ જ જોઈએ. બેસ બેસ હવે તું તો એક બીજો, એમ જ બોલી આખી જિંદગી. જો આપણે એકાય વાર એને પ્રાયચિત કરી નાખ્યું હોય ને આપણે એને એ જ પાપે યુક્ત કહીએ, તો એણે જે પાપ કર્યું છે એ બધું આપણને લાગે છે. અને આ પાપ ન થતું હોય એવા કોક જ હશે. ભલે વર્તમાન નહીં લોપતા હોઈએ આપણે, પણ કોઈકે વર્તમાન લોપ્યું હોય તો આપણે એને આ વર્તમાન લોપનારો છે એમ માનીએ છીએ અને કહીએ પણ છીએ. એટલી તો ભૂલ કરીએ છીએ અને કરીએ જ છીએ. અને એટલા માટે કરીએ છીએ કે આપણે શુદ્ધ છીએ ને એટલે અહંકાર છે આપણને, હું તારા જેવો નથી, તું તો આવો છો એમ રહે છે અને કહેવાય જાય છે અહમને લઈને. અને એના જેવું જ પાપ આપણને પણ લાગે છે. આ ભૂલ ન થતી હોય એવા કોક નિર્માની ને હાવ ભગવાનના સીધા સાધા ભગત હશે. બાકી જે લોકોના જીવનમાં કોઈ ભૂલ નથી, કોઈ વર્તમાન એવું મોટું લોપાણું નથી, લોપાણું હોય તો બીજાને કોઈને ખબર ન હોય, ખાનગી હોય, તો એવા જે માણસો છે એ બહાર બહુ અમે હારા છીએ એમ દેખાડો કર્યા કરે. અને કોકની કાંઈક ભૂલ હોય વર્ષો જૂની હોય તો એ કોકને કહે, કાંઈ એને મોઢે કે બેસ હવે તું કેવો હતો અમને ખબર છે, આ જ ભગત થયો, બાકી તું તો આમ હતો ને તેમ હતો. એટલે ભાઈ હતો તે દી હતો, હતો તે દી હાવ કુસંગી હતો, બધું જ કરતો, પણ હવે એ ભગત થઈ ગયો છે, સત્સંગી થઈ ગયો છે. હે, એ જેસલ જેસલ મટીને જેસલ ભગત થયો છે, એ રૂડો રખડવું મટીને રૂડો ભગત થઈ ગયો છે, એ જોબન પગી ડાકું મટીને હવે જોબન ભાયા ભગત થયા છે. હવે તમે એના એ પાપે યુક્ત જોયા કરો તો એ બધા પાપ તમને લાગે છે. ભાઈ વાલા ભક્તો, ભગવાને એવું કહ્યું કે જે કર્યા કૃત્યને ન જાણે તેની સેવાનો કોઈ અર્થ નથી. તેના બચાવથી પણ પોતાનું ભૂંડું થાય. યુધિષ્ઠિરે કૃતજ્ઞની જયદ્રથને છોડાવ્યો તો ભારતીય લડાઈમાં હામો થયો. જયદ્રથ એવું હલકું પાત્ર છે મહાભારતનું, એ દુર્યોધનનો બને એવી થતો હતો, પરંતુ એ મૂર્ખે પાંડવો જ્યારે જંગલમાં રહેતા હતા ત્યારે દ્રૌપદીનું અપહરણ કર્યું હતું. પછી ભીમ અર્જુનને ખબર પડી ગઈ, દ્રૌપદીનો અવાજ એના કાને સંભળાઈ ગયો અને એ લોકો પાછળ પડ્યા અને જયદ્રથને માર્યો, પકડ્યો અને મોટા ભાઈ યુધિષ્ઠિર પાસે એને છાવણી લઈ આવ્યા. ત્યારે યુધિષ્ઠિરે એમ કહ્યું કે ભાઈ ગમે તેવો તોય આપણો બનેવી કહેવાય, ભલે ભૂલ થઈ જવા દો. ત્યારે ભીમે અર્જુને કહ્યું કે આ જવા દીધા જેવો નથી, આ નકામ માણસ છે અને મારે પૂન થાય એવું છે. યુધિષ્ઠિર દયાળુ બહુ, તો કે ના ના આપણો હગો છે, જવા દે. તે જવા દીધો. એ જ જયદ્રથ મહાભારતની લડાઈમાં અભિમન્યુની મૃત્યુનો કારણ બન્યો, ભારતીય લડાઈમાં બહુ નીડ્યો. ભગવાને અર્જુનને સહાય કરીને સૂરજ આડા વાદળા કર્યા અને પછી જયદ્રથ સામે આવ્યો અને ભગવાને કહ્યું માર હવે આને, પછી માર્યો તે માંડ મર્યો. બોલો, કૃતજ્ઞનો સંગ છોડી દો, એને સહાય ન કરો, એને બચાવો પણ નહીં. પૃથ્વીરાજ ચૌહાણને મોહમ્મદ ગઝની તરફથી તકલીફ એ જ થઈ હતી. પૃથ્વીરાજ ચૌહાણે એને કેટલી વાર છોડી મૂક્યો? 70 વાર છોડી મૂક્યો. પછી પૃથ્વીરાજ ચૌહાણને મહંમદ ગજનીએ પકડ્યો ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે એમ કીધું કે મેં તને 70 વાર છોડી મૂક્યો, તું મને એક વાર છોડ્યો, ત્યારે આ કે તું મૂરખ તે મને છોડી મૂક્યો. બહુ ભૂંડી મોતે પૃથ્વીરાજ ચૌહાણને માર્યો. ખ્યાલ આવે છે? આવા કૃતજ્ઞને બચાવવાથી, એને છોડી મૂકવાથી અથવા તો એનો સંગ રાખવાથી સમાજમાં બહુ મોટી આપત્તિ આવે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભાઈ કૃતજ્ઞનો સંગ ન કરો. કૃતજ્ઞ કૃતજ્ઞ જ છે, એને તમે ગમે એટલો મોટો કરો, ગમે એટલી મદદ કરો, ગમે એટલી તમે એની પડખે રહીને ઘહારો ખાઈને સહાય કરો, ખરે દિવસે એના મનમાં કાંઈ ન હોય. જાણે કે તમને ઓળખતો જ ન હોય ને એવો થઈને ઉભો રહે. પેલી બહુ જ પ્રસિદ્ધ કથા છે, એક ઋષિ વનમાં રહેતા હતા. ઋષિએ એક કૂતરો પાડ્યો હતો. જંગલના પ્રાણીઓ જે જોઈને કૂતરો ડરતો હતો, એટલે ઋષિએ વિચાર કર્યો કે આ કૂતરાને કોઈનો ડર ન રહે, એમ સમજી જંગલનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જોડદાર પ્રાણી શરભ કહેવાય, સિંહ એનાથી બીવે. તો ઋષિએ એને આશીર્વાદ દઈને શરભ બનાવી દીધો, અથવા માનો સિંહ બનાવી દીધો. પણ આ હતો એવો, તે બળ આવી ગયો ને પછી બધાના માંસ ખાધ્યા કરે જંગલમાં. તે એક દિવસ એમ થયું કે ગુરુ મહારાજનું માંસ કેવું છે, ટેસ્ટિંગ કરીએ. સારું, ત્યાં ગુરુએ ધ્યાનમાં જાણ્યું કે મારો બેટો મને મારવાના સંકલ્પ કરે છે. ગુરુ કે કૂતતા હો જા, તે પાછો કૂતરો થઈ ગયો. કૃતજ્ઞની ગમે તેટલી સહાય કરો પણ કૃતજ્ઞની કોઈ દિવસ કોઈના થાતા નથી. જે કોઈના ન થાય કૃતજ્ઞની, પણ જે હોય તે તમારે જોઈ લેવાનું. એવાનો સંગ નહીં રાખવો, ને રાખ્યો તો દુઃખ આવશે. પછી ભગવાનને ન કહેતા કે મને દુઃખી કેમ કર્યો, સમજી જાઉં ભોળા રહેવામાં મજા નથી, બહુ ચતુરાઈ કરવામાં મજા નથી, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવામાં જ મજા છે. વધારે પડતી વાયડાઈ કરવા જાય એ હેરાન થાય, અને ભોળા રહે એ હેરાન થાય, અને જે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે એ સુખી થાય. બધું જ આપણે સમજી શકીએ એટલા કેપેબલ તો નથી જ. માટે એવું સમજવું રહ્યું કે બધું જ સમજી શકે એવા એક ભગવાન છે, અને એ ભગવાને જે કહ્યું છે એ બધું જ સમજીને પછી કહ્યું છે. માટે એણે કહ્યું એ આપણે હોળાની માનીને એ પ્રમાણે જીવવું. શિક્ષાપત્રી તો બહુ ઊંડી છે, આપણને બધાને ન સમજાય એવી છે, પણ એ આજ્ઞા પાળવા માંડીએ તો સુખી થવાય એવી છે. સમજાય કે ન સમજાય? ત્રિભુવનભાઈ વ્યાસ શિક્ષાપત્રી અધ્યયનમાં એવું લખે છે, ખરાબને છોડવા માટે વ્યક્તિએ સદગુણોને ઓળખતા શીખવું જોઈએ. જે વ્યક્તિને સારું કે મોળું એનો વિવેક નથી, શું ખરાબ કહેવાય શું સારું કહેવાય, એ શું ખરાબને છોડે. ખરાબને છોડવા માટે વ્યક્તિએ સદગુણોને ઓળખવા શીખવું જોઈએ. સદગુણને ઓળખવા શીખનાર માણસે દુર્ગુણને તો ઓળખવા જ પડે. દુર્ગુણને ઓળખે ને સદગુણને હું શું ઓળખે, અને આ દુર્ગુણને સદગુણની જેના મનમાં કોઈ વ્યક્તિ ન હોય તે ખરાબને છોડે કેવી રીતે, અને સારાને પકડે કેવી રીતે, અને આને દુર્ગુણ કહેવાય આને ગુણ કહેવાય, એ બધી બાબતને જેમ છેમ સમજવી હોય તો આ સત્સંગ કરવો જરૂરી છે. નિત્ય ચાલતી સાગર કથાને બિલકુલ ચૂકશો નહીં. વર બે વર સાંભળશો ને ત્યાં બધી ખબર પડી જશે કે આને સદગુણ કહેવાય ને આને દુર્ગુણ કહેવાય, ને આ બરાબર કહેવાય ને આ બરાબર ન કહેવાય. સત્સંગનો એ પ્રતાપ છે, માણસમાં બધા જ પ્રકારના વિવેકને ઉદિત કરી મૂકે. થઈ જાય માણસ હોશિયાર, વગર ભણે બરાબરનો પાકો થઈ જાય. આ ભણતર જ છે ને, હરિચરિત્રામૃત સાગર ભણવો એ કાંઈ નાની એવી વાત નથી, એ બહુ મોટું ભણતર છે. એટલે કહે છે ખરાબને છોડવા માટે વ્યક્તિએ સદગુણોને ઓળખતા શીખવું જોઈએ. જો સદગુણો ઉપર રૂચિ હશે તો જ તે કેળવવાની ઈચ્છા થશે. સદગુણો ઉપર રૂચિ હોય તો સદગુણ કેળવવાનું મન થાય, અને પછી મોક્ષ માર્ગે પ્રગતિ થતા કૃતજ્ઞનો ત્યાગ કરાશે, અને કૃતજ્ઞના સંગે નહીં રહી શકીએ, અને કૃતજ્ઞ માણસના સંગે રહેશું. કૃતજ્ઞને છોડજો, પણ કૃતજ્ઞને ન છોડતા. કૃતજ્ઞ અને કૃતજ્ઞ બે જુદું છે. કર્યા કૃત્યને નાશ કરે એ કૃતજ્ઞ કહેવાય, અને કરેલા આપણા કાર્યને જે સમજે જાણે એને કૃતજ્ઞ કહેવાય. જ્ઞી અને જ્ઞી બેમાં ફેર છે. મહાભારતના મોક્ષ પર્વમાં દેવલ મુનિ એવું કહે છે કે બ્રહ્મજ્ઞે ચ સુરાપે ચ તેને ચ ગુરુ તલ્પગે મુનિભીશ નિષ્કૃતિ પ્રોક્તા કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. સાંભળ્યું, બ્રહ્મચાર્યને પ્રાયચિત કીધું છે, દારૂ પીનારાનું પ્રાયચિત છે, ચોરી કરનારાને પણ પ્રાયચિત કહેલું છે, અને ગુરુ સ્ત્રી ગમન કરનારાને એવા મુનિઓએ પ્રાયચિત કહ્યું છે, પણ કૃતજ્ઞના પાપનું શાસ્ત્રમાં કોઈ પ્રાયચિત જ નથી, કહ્યું જ નથી. લ્યો વાલા ભક્તો, ભગવાન તો અહીંયા એવું કહે છે કે કૃતજ્ઞનો સંગ ન કરશો, પણ મારી તો બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ કૃતજ્ઞ ન થશો, કૃતજ્ઞ ન થશો. કૃતજ્ઞને સત્સંગી કઈ રીતે કહેવો? કોઈએ આપણું કાંઈ સારું કર્યું હોય, આપણું કાંઈ રાખ્યું હોય, મદદ કરી હોય, તો એને હંમેશા ન્યાય આપજો. પાંચ જણાને કહેજો કે આ ભાઈએ મને બહુ મદદ કરી હતી તે દી. મેં આ સંસારમાં ઘણા માણસો એવા જોયા છે કે આપણે એને ઘણી મદદ કરી હોય, ખરા ટાણાની મદદ કરી હોય, પણ એ ક્યારેય બોલી ન શકે કે એમણે મને ખૂબ મદદ કરી હતી. કોઈ ન કે. મદદ કરો એટલી બધી સ્વીકારી લે, લઈ લે, ફરીને કરો એની એને ઈચ્છા રહે, પણ ક્યાંય તમારી મદદને તે બિરદાવી શકે નહીં. બસ આ જ કૃતજ્ઞ. એવાની મદદ ભોળપણે આખી જિંદગી કરી કરીને દુઃખી નહીં થવું, સ્વામિનારાયણ ભગવાનની આ આજ્ઞા છે. એવા કૃતજ્ઞની સેવા બંધ કરો, એવા કૃતજ્ઞનો સંગ છોડી દો, એવા કૃતજ્ઞનો બચાવી ન કરશો. સાવધાન. ભગવાન સ્વામિનારાયણ સાધુતાને માનતા હતા, પણ બહુ લેવલવાળી સાધુતાને માનતા હતા. મૂંઢ સાધુતા ભગવાન સ્વામિનારાયણને માન નથી, એ વાતનો તમે આ શ્લોક ઉપરથી પ્રકાશ સમજો. જગતમાં ઘણા લોકો એવી મૂંઢ સાધુતાને પ્રતિપાદન કરે છે અને એના ખૂબ ગૌરવ ભર્યા આમ વખાણ કરે છે, પણ પ્રેક્ટિકલી જીવનમાં શિક્ષાપત્રી અનુસાર એ બંધ બેસતું નથી. ખ્યાલ આવ્યો તમને? ભગવાન કહે છે એ વધારે સારું છે. તમે કહેશો કેવી મૂંઢ સાધુતા, તો તમને વાત કરું. એક વિછી પાણીમાં પડ્યો હતો, તો એક સાધુએ એને પકડીને બહાર કાઢ્યો, તો વિછી એને કહીડ્યો, ને ફરીને પાણીમાં પડ્યો, તો સાધુએ ફરીને બહાર કાઢ્યો, તો વિછી ફરીને કહીડ્યો, તો ફરી પાણીમાં પડ્યો, તો સાધુએ ત્રીજી વાર બહાર કાઢ્યો, તો ફરીને ત્રીજી વાર સાધુને કહીડ્યો. ત્યારે કોકે કીધું કે મહાત્માજી, આ વિશી તમને કરડ કરડ કરે છે તો જવા દો ને. તો કે ના, એને કરડવાનો સ્વભાવ છે, મારે બચાવવાનો સ્વભાવ છે. હો, શું સાધુતા. એમ કરીને આપણે બધા ગૌરવ સાથે આવા પ્રસંગો ટાંકીને વાત કરીએ છીએ કે કોઈ માણસ આપણને ગમે એટલે હેરાન કરે, મારે આ કરે તે કરે, તોય પણ આપણે એને છોડવો નહીં ને એને બચાવવા હળિયું દીધા કરવી, એ જ સાચી ઉત્તમ સાધુતા છે. આવું જગતમાં ક્યાંક ક્યાંક કોકનું માનવું છે, કહેવું છે, પણ સ્વામિનારાયણ ભગવાન એવી મૂંઢ સાધુતાને માનતા નથી. એ તો એમ જ કહે છે કે એવા નકામા નકારા કૃતજ્ઞ હોય ને એને છોડી દેવા, એ કાંઈ સુખી થાય નહીં, તમને સુખી થવા દે નહીં. શું કામ વધારે પડતી ભોળાઈ રાખીને, વળી ન સમજવાની હોય એવી સાધુતાને સમજીને હું કામ દુઃખી થાવ છું? વાત સમજાય છે? આ સ્વામિનારાયણ ભગવાનની માન્યતા છે. બીજાની જે હોય તે. પણ પ્રેક્ટિકલી જીવનમાં શિક્ષાપત્રી જેટલી સુખદ ને મદદરૂપ થશે એટલી બીજાની ઊંચાઈ વાળી સત્યની બાબત જળ જેવી હોય, સાધુતાની બાબત પણ જળ જેવી હોય, એ આપણને સુખી કરવામાં કામ નહીં લાગે. હેરાન હેરાન થઈ જઈશું, દુઃખી થઈ જઈશું ને પછી એમ કહેશું કે મેં આટલી આટલી સાધુતા રાખીને આટલું આટલું સત્ય રાખ્યું તોય પણ હું જિંદગીમાં કાંઈ ઠર્યો ને કાંઈ સુખી થયો નહીં. તે શિક્ષાપત્રી નહીં વાંચી હોય. સુખી થવાની જડીબુટ્ટી આજ કળિયુગમાં શિક્ષાપત્રી જેટલી છે ને સુખદ, એટલી બીજી કોઈ ઉચ્ચ ગણાતી સત્યની બાબત કે સાધુતાની બાબત તમને સુખી નહીં કરી શકે. વાલા હરિભક્તો, કેમ જે આ શિક્ષાપત્રી છે ને કોઈ માનવીની કે કોઈ સાધુની લખેલી નથી, આ ખુદ પરમાત્માની લખેલી છે. અને શું સત્ય ને શું સુખી થવાનો વ્યવસ્થિત માર્ગ છે એ જેટલા અંશે ભગવાન જાણે એટલા અંશે બીજો કોઈ જાણે નહીં. માટે મહારાજ આપણને આ એક એક આજ્ઞા કરીને રૂડો વિવેક શીખવાડે છે. સ્વામિનારાયણ ભગવાન જડ સત્યને માનતા નથી, જડ સાધુતાને માનતા નથી, એ આ આજ્ઞાઓ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે. બાકી દુનિયામાં તો ઘણા એવું કહે છે, તે ગમે એટલું આપણું ખરાબ કરે પણ આપણે એનું સારું જ કર્યા કરવું. આવા ઘણાય છે આવી વાત કરનારા, અને આપણને તો ઉપદેશ એવો દીધા જ કરે, પછી એ જેમ કરતા હોય એમ. મને એક બે જણ ભટકાઈ ગયા હતા એવા, એટલે કહું છું સ્વામી આપણે સહન કરવું, સ્વામી આપણે સહન કરવું. તે હું એમ કહું પણ મેં ક્યાં ધાર્યું લીધું? તમે બોલબોલ કરો છો, હું ધાર્યું લઈને નીકળ્યો ઊભી બજારે? તો કે ના ના આપણે સહન કરવું. એવા અમુક વેવલાઓ બહુ છે સત્સંગમાં, હાવ લબાડ હારા નક્કામાં, કોઈ પણ પ્રકારનું દૈવત નહીં. બોલો, સ્વામિનારાયણ ભગવાને બહુ જ સહન કર્યું, બરોબર છે? સ્વામિનારાયણ ભગવાન સહનશીલતામાં નહોતા માનતા, તો પણ ખોખરા મેમદાવાદમાં શું કર્યું? સહન કર્યું. કેમ જીવન જીવાય એની ભગવાનને વધારે ખબર પડે કે આજકાલને વધારે પડતા ડાયા હોય એને? શિક્ષાપત્રી એ શિક્ષાપત્રી, આમાં તમે જોજો એકે એક આગીના બેલેન્સ વાળી છે, આમાં ક્યાંય જડતા નહીં દેખાય. જ્યારે માણસોમાં તો બહુ જડતા દેખાય, માણસને જે કોઈ એક વાત સમજાણી અને સમજાણ્યા વગરની એવી પકડી પાડે, તે ક્યાં કેટલો ફેરફાર કરવો એમાં સમજે જ નહીં ને. કૃતજ્ઞના પાપનું પ્રાયચિત ક્યાંય કહ્યું નથી. માટે આપણે ક્યારેય કૃતજ્ઞ થવું, એ પહેલી વાત. આપણે ક્યારેય કૃતજ્ઞ થવું અને કૃતજ્ઞ હોય એનો સંગ કરવો નહીં, બસ બે જ વાત. પહેલી વાત, આપણે કૃતજ્ઞ થવું નહીં અને કોઈ કૃતજ્ઞ હોય તો એનો સંગ કરવો નહીં. ભારતીય આપદ ધર્મેશુ કૃતજ્ઞોપાખ્યાને યે ચ દોષ સમાયુક્તા નરા પ્રોક્તા મયાનગ તેષામપ્યધમા રાજન કૃતજ્ઞના મિત્ર ઘાતકા. મેં તમારી આગળ જેટલા દોષે યુક્ત પાપી માણસો કયા તેમાં કૃતજ્ઞ સૌથી અધમ મનુષ્ય છે. પાપીઓનું મોટું લાંબુ લિસ્ટ ગણાવ્યું, આને પાપી કહેવાય, આને પાપી કહેવાય, આ પાપી માણસ કહેવાય, અને છેલ્લે એમ કીધું કે બધા પાપીઓમાં વધારે વધારે અધમ પાપી જો કોઈ હોય તો એ કૃતજ્ઞ માણસ છે. આપણે ગમે એટલી પૂજા કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, રસોઈયો દઈએ, દાન ધર્માદો દઈએ, પણ જો કૃતજ્ઞ હોઈએ તો આપણા જેવો કોઈ અધમ નહીં. અને એ વાત ભગવાન જ જાણે. માટે આ સંસારમાં આપણને જેણે જેણે જે જે મદદ કરી હોય એને જાણજો, એને સમજજો, પ્લીઝ એને સમજજો. પણ આપણા જીવનો સ્વભાવ એવો છે કે કોઈ આપણી મદદ કર્યા કરે ને તો આપણા મનમાં એમ થઈ જાય છે કે એને તો મદદ જ કરવાની હોય ને, એમાં શું એને દાઢ મારી તો કરવું જ પડે ને, આવું થઈ જાય છે. એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાને બદલે આપણે આપણા અહંકારમાં જીવવા લાગીએ છીએ. એના ઉપર એક નાની એવી વાર્તા છે. એક બહુ સુખી શેઠ હતા, એને ઘણા નોકર હતા. એમાં એક નોકર હતો, એને ત્રણ છોકરા હતા. બચારો ગરીબ હતો. ઘણા સમયથી આ શેઠમાં નોકરી કરતો હતો. એના મોટા છોકરાના લગ્ન આવ્યા. શેઠને ખ્યાલ હતો કે આની પાસે ખાવાથી વધારે કાંઈ નથી, એટલે મોટા છોકરાના લગ્નમાં શેઠે બહુ મદદ કરી અને ધામધૂમથી લગ્ન કરાવી દીધા. નોકરને તો શેઠમાં ભગવાન દેખાણા, અને રડી પડ્યો કે આપે જો મને મદદ ન કરી હોત ને શેઠ, તો મારી શું દશા થાત, આ છોકરો હું કેમ પરણાવત. હો, તમારા જેવો ભગવાન નહીં. બે ત્રણ જણાને વાતે કરી કે શેઠે મારું કામ કર્યું, ભાઈ મારો શેઠ તો મારો પ્રભુ છે. પછી એક બે વર્ષ ગયા એટલે બીજા દીકરાના લગ્ન આવ્યા. બીજા દીકરાના લગ્ન આવ્યા એટલે આ નોકરને પ્રથમથી જ આશા બંધાઈ ગઈ હતી કે શેઠ મદદ કરે જ છે ને, અને આપણે એના નોકર છીએ તેને મદદ કરવી જ પડે ને, ઓલી ફેર તો જ કરી હોય ને, કરવી પડતી હોય તો જ કરી હોય ને. આવું થઈ ગયું છે. પછી શેઠે એ છોકરાને પરણાવવામાં મદદ કરી અને છોકરો પરણાવી દીધો. પણ પહેલો છોકરો પરણાવ્યો અને નોકરના હૃદયમાં જે આમ કૃતજ્ઞતા વ્યક્ત થઈ હતી ને, રડી પડ્યો હતો ને, અહોભાવ જે થયો હતો ને, એ બીજા છોકરાને મદદ કરીને પરણાવ્યો ને, એમાં એ માયલું કઈ ન થયું. સાંભળજો, આ આપણા બધાની કથા છે. થોડું કીધું શેઠ તમે સારું કર્યું મદદ કરી. કેમ ન થયો અહોભાવ? કેમ જે હવે નોકર અધિકાર સમજવા માંડ્યો કે શેઠે અમારી નોકરોની આવી સેવા કરવી જ જોઈએ, એમાં શું શેઠ નવાઈ કરે છે, આવું મનમાં થઈ ગયું. અને ત્રીજા છોકરાના લગ્ન જ્યારે થયા ત્યારે શેઠને મનમાં એમ થયું કે આને આપણે મદદ કરીએ છીએ એની જોઈએ એવી કોઈ અસર નથી. આ પહેલા કૃતજ્ઞ હતો પણ હવે કૃતજ્ઞ થતો જાય છે, એટલે શેઠે મદદ ન કરી. ત્યારે આ નોકર જેની તેની આગળ એમ બોલવા માંડ્યો કે શેઠે મને મદદ ન કરવી જોઈએ, અમારો છોકરો છેલ્લો એકનો એક બાકી હતો, બે છોકરા મદદ કરી, તે ત્રીજામાં ન કરવી જોઈએ, એને મદદ ન કરવી જોઈએ. બોલો તમારું શું કહેવું છે? અમે એને ત્યાં નોકરી કરીએ છીએ, અમે બધા એનું કામ કરીએ છીએ, અમે કોને બીજા પાસે જઈએ, એને મદદ ન કરવી જોઈએ. શેઠને આની ખબર પડી. પછી નોકરને શેઠે બોલાવ્યો અને એમ કહ્યું કે તું જેને તેને આવી વાત કરેશ કે શેઠે મદદ ન કરવી જોઈએ, હવે હું તને પૂછું છું કે તું મારે ત્યાં નોકરી કરેશ, તું જેટલું કામ કરેશ એટલું હું તને પગાર આપું છું કે નહીં? તો કે હા આપું છું. દિવાળીએ બોનસ આપી દઉં છું કે નહીં? તો હા શેઠજી આપી દઉં. તું કામ કરેશ, જેટલું કામ કરેશ એ પ્રમાણે હું તને આપું છું, કાંઈ ઓછું આપું છું? તકે ના ના શેઠજી, ઓછું કાંઈ આપતા નથી, બરોબર મારું પૂરતું, મારા કામ જેટલું તો મને આપી જ દોશો. શેઠ કે હવે હું તને પ્રશ્ન પૂછું કે કયા કારણે તું એવું બોલેશ કે મારા છોકરાને પરણાવવામાં શેઠે મદદ કરવી જોઈએ, કયા કારણે? હું ના મદદ કરું તો મને કોઈ પાપ લાગે? કોઈ એવું રૂટીન છે, કાંઈ એવું લખેલું છે કે નોકરના છોકરા શેઠે પરણાવી દેવાના હોય? કયા હેતુથી તું આવી વાત કરે છે? તો કે શેઠજી, તમે પહેલા છોકરાને મદદ કરેલી ને એટલે કહું છું. તો કે પહેલા છોકરાને મેં મદદ કરી તને પરણાવવામાં, એટલે શું તારો અધિકાર થઈ ગયો? એ તો મને દયા આવીને એવું લાગ્યું તો મદદ કરી, પણ હવે શું રિવાજ થઈ ગયો, કરવી જ પડે મારે? પછી આને સમજાણું કે મેં બાઈફું શેઠે જે મદદ કરી હતી એ એની ભલમનસાઈ હતી, એ કઈ મારો હક નહોતો. કોઈક આપણી જ્યારે જ્યારે સેવા કરે છે, કાંઈક મદદ કરે છે અને મદદ એમનામ લાંબી ચાલ્યા કરે તો આપણે પછી એને શું સમજીએ છીએ? હક. જોઈ લો લ્યો, બધાના જીવનમાં, બધાના જીવનમાં જોઈ લો. હું તમને એક જ સવાલ કરું કે આ પવિત્ર સ્વામી મારી હારે મારી સેવામાં હોય છે, એ ન કરે તો હું શું કરી લો? શું કરી લો? મને નથી કરવી લ્યો. અરે ગુરુને મૂકીને બીજા મંડળમાં નહીં વયા જતા, શું કરી લ્યો? હા, હું આ બધા સાધુની મારાથી થાય તે એમનું ધ્યાન રાખવા રૂપ કે એમને વાત કરવા રૂપ સેવા કરું છું. ન કરું તો હું મન કરી લે? તમને હું આ કથા વાર્તા ન કરું, ન તમારી દેખભાળ કે સેવા કરું, તમે શું કરી લ્યો? ક્યાં બધાય કરેશ? કોઈક આપણું કાંઈક સારું કરે છે, આપણું ધ્યાન રાખે છે, આપણને મદદ કરે છે, એના એ કર્યા કૃત્યને આપણે જાણતા નથી તો કૃતજ્ઞ છીએ. અને કૃતજ્ઞ જેવો કોઈ પાપી નહીં, એ ભંગારમાં ભંગાર પાપી, બધા પાપીઓમાં શ્રેષ્ઠ પાપી એટલે કૃતજ્ઞ. હરખો વિચાર કરીએ તો આપણને જરૂર ખ્યાલ આવશે કે આપણે ક્યાંક ને ક્યાંક તો કૃતજ્ઞ છીએ છીએ છીએ. જ્યાં જ્યાં હક માનીને બેસી ગયા છીએ ને ત્યાં જરૂર કૃતજ્ઞ છીએ. આમ છે. એક વાત બીજી, ક્યાંક સામ સામે હોય, પત્ની પતિની સેવા કરે તો પતિ પોતાની રીતે પત્નીનું ભરણ પોષણ કરે, આ સંબંધ છે. એકબીજા એકબીજાને મદદ કરે છે સામસામી, ત્યાં તો વળતર વળી જાય છે. પણ માની લો એમાંય તે કોઈકની સેવા ઓછી હોય ને કોકની સેવા વધી જતી હોય તો પેલા એ કૃતજ્ઞપણું બતાવવું જોઈએ, કૃતજ્ઞ નહીં થવું જોઈએ. આ વિવેક છે. જે માણસો આવી વાતને સમજતા નથી એનામાં કાંઈક ને કાંઈક કૃતજ્ઞપણું એટલે કે એવું ભયંકર પાપ રહી જાય છે. માટે વાલા ભક્તો, આપણે કૃતજ્ઞ થવું નથી, સાચું કે ખોટું? કૃતજ્ઞ થવું નથી. વિદુરજી એવું કહે છે કે સત્કૃતાશ્ચ કૃતાર્થાશ્ચ મિત્રાણામ ન ભવંતી એ તાન મૃતાન અપી ક્રવ્યાદાહા કૃતજ્ઞા નોપ ભુંજતે. અર્થાત સારી રીતે જેનો સત્કાર કરવામાં આવે તેના બધા જ સ્વાર્થમાં સહાય કરવામાં આવે, છતાં પણ જે લોકો પોતાના મિત્રોની સાથે સ્વચ્છ દિલ રાખતા નથી આવા કૃતજ્ઞ લોકોને તો તેના મરણ પછી રાક્ષસો પણ ખાતા નથી. ધ્યાનથી સાંભળજો, ફરીવાર વાંચું છું. સારી રીતે જેનો સત્કાર કરવામાં આવે તેના બધા જ સ્વાર્થમાં સહાય કરવામાં આવે, છતાં પણ જે લોકો આવા સહાયક પોતાના મિત્રોની સાથે સ્વચ્છ દિલ રાખતા નથી એવા કૃતજ્ઞ લોકોને તો એના મરણ પછી રાક્ષસો પણ ખાતા નથી. જોયું? કૃતજ્ઞ લોકોનું માંસ રાક્ષસો નથી ખાતા. સંગ શબ્દે ન ચ સર્વથા તત્ સંબંધ ત્યવ્યઃ ઉક્તઃ. કૃતજ્ઞનો સંગ ન કરો, સંગ શબ્દથી હું સમજવું? તો કહે છે સંગ શબ્દે ન ચ સર્વથા તત સંબંધ ત્યક્તવ્યઃ. સંગ છોડવો કહેતા સર્વ પ્રકારે એનો સંબંધ છોડી દેવો, એનો કોન્ટેક્ટ છોડી દેવો, એવો અર્થ શતાનંદ સ્વામીએ કર્યો સંગ શબ્દનો અર્થ. કેમ થશે? કઠણ છે. કૃતજ્ઞનો સર્વ પ્રકારે સંબંધ છોડી દેવો એ તો થાય, પણ સર્વ પ્રકારે કૃતજ્ઞપણું છોડી દેવું ને એ બહુ કઠણ છે. પેલા સમજવું જ પડશે ને કે આટલું કૃતજ્ઞપણું તો મારામાં છે. માટે વાલા ભક્તો, આજ્ઞા ઉપર આપણે સાવધાન બનીએ. અને હવે એક છેલ્લી વાત ધ્યાનમાં લેજો, હરોમાળા બેઠા થઈ જાય એવી કરું છું. સત્સંગી જીવનમાં એમ લખ્યું છે કે ભગવાને આપણને આટલી મદદ કરી, આવો મનુષ્ય દેહ આપ્યો, આંખ્યું હાથ પગ સર્વાંગ સંપૂર્ણ, ઉચ્ચ કોમમાં સારા ઘરે અને જ્યાં સત્સંગ છે ત્યાં ભલી દયા કરીને સત્સંગ આપ્યો, સારા સંતો ભક્તો આપ્યા, ગર્ભવાસમાં આપણને જાળવા, બધી રીતે પરમેશ્વરે આજ દિન સુધી આપણને અપાર મદદ કરી, તેમ છતાં એ ભગવાનને ભજે નહીં તો એના જેવો કોઈ કૃતજ્ઞ નહીં. બોલો. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો, તદપી ભજન જે કરે ન ભાવે, નહી નર જાતિ કુજાતિ તે કહાવે, નહી નર જાતિ કુજાતિ તે કહાવે. રાત દિવસ ભગવાન આપણું ધ્યાન રાખે છે. એવા પરમાત્માને આપણે ન સંભાળીએ અને ભગવાનની આજ્ઞા ન પાળીએ અને ગમે તેમ જીવન જીવીએ, પાપ કરીએ, ત્યારે ભગવાનને કેટલા આપણે દુખ્યા કહેવાય. હે ભાઈ, બીજા ત્રીજાના તો કૃતજ્ઞ થાશું, એ તો ઠીક છે, પણ આપણા પ્રાણ આધાર પરમાત્માના જ આપણે કૃતજ્ઞ થાશું તો કલ્યાણ ક્યાંથી થશે? આપણે ભગવાનના કર્યા કૃત્યને નથી જાણતા એની વાત ભગવાનને તો ખબર હોય કે ન હોય. જો ભગવાન આપણને એ રીતે જોતા હશે કે આ માળો કૃતજ્ઞ છે તો આપણી દશા શું થશે? માટે કમસે કમ ભગવાનના મનમાંથી તો એ વાત નીકળી જ જવી જોઈએ, કે અથવા તો એવી આપણા પ્રત્યે ભગવાનને ભાવના ક્યારેય ન જ થવી જોઈએ કે આ કૃતજ્ઞ છે. ભગવાનને એમ અવશ્ય લાગવું જોઈએ કે આ ભગત આ સંત મારા દરેક ઉપકારને સારી રીતે જાણે છે અને બિરદાવે છે, હું એની જેટલી જે કાંઈ મદદ કરું છું એને બરાબર સમજે છે અને મારા પ્રત્યે એટલો પ્રેમ અને અહોભાવ વ્યક્ત કરે જ છે, એવું ભગવાનને જરૂર મનમાં મનાવવું જોઈએ. અને એવું મનાવવા માટે આપણે કેમ જીવવું જોઈએ એનો વિચાર હવ હવની રીતે કરો. બહુ જ વિચારવા જેવી આ બાબત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કેટલેક રૂપિયે આંખ ન મળે, કેટલાક રૂપિયા દેતા કાન ન મળે, કેટલાક રૂપિયા દેતા હૃદય ન મળે. ભગવાન સ્વામિનારાયણે આ બધું મફત આપ્યું છે, પણ જીવ કેવળ કૃતજ્ઞ છે. લ્યો, આવું ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. તે માળો ભગવાન ભજતો નથી, ભગવાનને માનતો નથી, ગણતો નથી, એની આજ્ઞા લોપે છે. તુચ્છ જેવી માયા ને હાવ નકામ જેવી બાબત હોય એમાંય ભગવાનને ભૂલી જાય, ભગવાનની આજ્ઞા લોપીને મન માન્યું કરે છે. ફરી વાર ભગવાન કોઈ દિવસ મનુષ્ય જન્મ નહીં આપે. અને એક વાત ધ્યાનમાં રાખજો કે ભગવાન બધાયથી મોટા છે, એટલે એ જ હૌથી વધારે આ બધાયની સેવા કરે છે. એટલે હૌથી વધારે તો આપણે ભગવાનનો જ ઉપકાર માનવો જોઈએ, સ્વીકારવો જોઈએ, કહેવો જોઈએ. જે જેટલા મોટા હોય તે તેટલી વધારે બધાની સેવા કરી શકતા હોય, કરતા હોય, એ પરમ સત્ય છે. અને જે મોટા હોય તે તો એવા ઉદાર હોય ને એવા મહાન હોય છે કે એમને જરૂર ન હોય કોઈની સેવાની, તો પણ જીવના રૂડા થવા માટે એમની નાની મોટી સેવા અંગીકાર કરે, અને નહીં જેવી સેવા અંગીકાર કરીને પણ જાણે કે આપણે એનું બહુ મોટું કામ કર્યું હોય એમ આપણા વખાણ કરે ને આપણને બિરદાવે. બોલો, હા હા, મોટાની મોટાઈને કોણ આંબે? આપણે શું ભગવાનને દઈ દઈએ અને શું ભગવાનની સેવા કરીને ભગવાનને સુખિયા કરી નાખીએ? પણ થોડી ઘણી ભગવાનની સેવા જેણે જેણે આ જગતમાં પત્રમ પુષ્પમ ફલમ તોય વગેરે કરી છે તો ભગવાને એને બહુ માનીને એ જીવને બહુ જ સુખી કર્યા છે. આ છે પ્રભુની પ્રભુતાય. પણ જીવ તો માળો કેવળ કૃતજ્ઞ છે, કાંઈ સમજતો નથી. બોલો, માટે આ સંગસ તક્તવ્યો કૃતજ્ઞનો સંગ તોડવાની જે છોડવાની જે આજ્ઞા છે એને વાલા ભક્તો આપણે બરાબર સમજીએ અને ધ્યાનમાં લઈએ, અને જો કાંઈ ભૂલ થતી હોય તો સુધારી લઈએ. હવે આગળ જાઉં છું આ શ્લોકના અંતિમ પાદમાં. લુંચા ગ્રાહ્યા ન કશ્યચિત. અમારે આશ્રિત કોઈએ ક્યારેય લાંચ ન લેવી. લાંચની વ્યાખ્યા કરી સતાનંદ સ્વામીએ, લિયતે પ્રચ્છન્નમ ગૃહ્યતે ઇતિ રહસિ ભયાદ. પણ મને એવું છે કે પહેલા ઘડીક ધૂન ગાઈ, મને તો કીર્તન ગાવાનું મન છે. વાહ તારી મૂર્તિ ને વાહ તારવાની. મહારાજમાં તન્મય થઈને ગાજો. સાગર કથામાં આજ આવ્યું હતું કે સંતો મૂર્તિમાં ડૂબીને સ્તોત્ર બોલતા હતા. વાહ તારી મૂર્તિ ને વાહ તારો આનંદ. બોલો સ્વામિનારાયણ ભગવાન. એક વાત વિવેક ની કરવી છે, પછી લોંચા ગ્રાહ્યા ન કશ્યચિત માં જવું છે. ઘણી વખત આપણા અંદરો અંદર એક ભૂલ થાય છે, જે કેટલી વાર કઠી છે મને તમને બધાને. એ વાત એવી છે કે આપણે કાંઈક પ્રશ્ન હોય, કાંઈક મુશ્કેલી હોય, ત્યારે આપણે એ મુશ્કેલીની અંદર બીજાને નાખ્યા હોય. ધ્યાનથી સાંભળજો, આપણે કોઈને આપણી મુશ્કેલીના ભાગીદાર ન બનાવ્યા હોય તો મને કોઈ વાંધો નથી, પણ આપણે જ્યારે આપણી મેતે એ મુશ્કેલીને હલ ન કરી શક્યા હોઈએ ત્યારે કોઈકને એમાં આપણે નાખ્યા કે મારે આવો પ્રશ્ન છે અને આવી આવી તકલીફ છે, ઘરમાં, વ્યવહારમાં, ધંધામાં, ભાઈઓ સાથે, કુટુંબીઓ સાથે, આડોશી પાડોશી કે બીજાથી જ, અથવા પોતાના મનની જ કંઈક હોય, એકાકી, અંદરનો ઉદ્વેગ કે વગેરે, કાંઈ પણ. હવે મને તો એવું થાય છે, તમને બધાને થતું હોય તો ખબર નથી, મને ઘણી વખત ઘણા માણસો ફોન કરીને યા તો રૂબરૂ મળીને એના દુઃખનો ભાગીદાર બનાવે કે સ્વામી આવી મુશ્કેલી છે, કંઈક ભગવાનને પ્રાર્થના કરજો અથવા તો આમાંથી કેમ નીકળાય એની કંઈક વાત કરો. આપણે એની વાત સાંભળી પછી આપણને હુજે એ બે વાત કરીએ જે ભગવાન હુજાડી, અથવા તો આપણે ઘટતું હોય તો એને મુશ્કેલી કરનાર જે કોઈ વ્યક્તિ હોય તેને આપણે સમજાવવાની કોશિશ કરીએ આપણે જાતે અથવા તો કોઈના દ્વારા, અને મનમાં એમ રહે કે એને બિચારાને તકલીફ મટી જાય તો સારું, અથવા તો ભગવાનને આપણે પ્રાર્થના થઈ જાય કે આ બિચારો દુઃખી છે કે ભગવાન તમે એનું સારું કરજો. કોઈ આવીને અમને દુઃખ કહી ગયો હોય તો માનસીમાં હવારે જાગીએ ત્યારે પૂજામાં એ સાંભળી જ આવે, હાલું ખબર નહીં કુદરતી સાંભળી આવે, અને ભગવાનને કહેવાય પણ જાય કે મહારાજ ઓલ્યાનું કાંઈક સારું કરજો બિચારાનું, પૂજામાં માનસીમાં ગમે ત્યારે. હવે અમે અહીંયા આ રીતે એની પીડા કે એના દુઃખને હૃદયમાં રાખીને ભગવાનને પ્રાર્થના કર્યા કરતા હોઈએ, અથવા તો એના દુઃખને અમે માથામાં લઈને ફરતા હોઈએ કે આનું બિચારાનું સારું થાય થારું. હવે એનું સારું થઈ ગયું હોય, એને એ તકલીફ મટી ગઈ હોય, બધું પતી ગયું હોય, પણ પછી આપણને એક ફોન કરીને જણાવે નહીં કે મારી મુશ્કેલી પતી ગઈ સ્વામી, અમારે સમાધાન થઈ ગયું છે, અથવા તો ગમે તે રીતે અમને હવે સારું થઈ ગયું છે, કે નહીં. એકવાર નહીં, એક વ્યક્તિ સાથે નહીં, હજાર વાર અને હજારો વ્યક્તિ સાથે મને આ અનુભવ થયો છે. પછી એટલું બધું હૃદયમાં દુઃખ થાય, ખબર પડે ને બહારથી કે એને એ તકલીફ હવે નથી, એ તો કેદાળાનું પતી ગયું છે, ત્યારે આપણને એમ થાય કે માળો કહેતોય નથી, હાય આપણે એના દુઃખને રોજ માથામાં લઈને ફરીએ છીએ, એ માળો એટલું નથી કહેતો કે હું તમને કહી ગયો તો જે મુશ્કેલી તે મુશ્કેલી મારી પતી ગઈ છે, બોલો એટલું ન કે. ત્યારે આપણને એમ થાય કરે રે આ મતલબી સ્વાર્થી આ જગતમાં આમ જ હાલે, હાલું બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. વાત સમજાય છે? પછી આપણે એને સામે જ ફોન કરીએ, એટલે ભાઈ તારો પ્રશ્ન પતી ગયો તું કહેતો ખરો, તો એમ ન કે મારે રહી ગયું, હા હું તમને ફોન કરવાનો જ હતો, પાછો એમ કે. એટલે પણ આ ત્રણ દી થઈ ગયા, અઠવાડિયું થઈ ગયું, તો કે આમાં એવું હતું ત્યાં તો ફોન લાગતો નહોતો, પછી મને એમ થયું કે સ્વામી કામમાં છે તો પછી કરીશ, પાછું વળી એમ થયું કે હવે કાલ કરીશ, એમાં બાકી હું તમને વાત કરવાનો જ હતો, અને હશે કરવાનો હશે, આપણે કાંઈ ના નથી કહેતા, પણ મનમાં એમ થઈ જાય કે આવા લબાડને કોઈ દી એક સેકન્ડ આપણે આપી નહીં, જરૂર પડે ને ગરજ હોય ને ત્યારે મારા બેટા આવીને આહોડા પાડે, રડે, અને પછી હારાનું કામ પતી જાય એટલે રાજા, પછી તમે ત્યાં ને અમે અહીંયા. જીવને ગર્ભવાસમાં ખરેખરી પીડા થઈ ને તમે મારો બેટો રોજ પ્રાર્થના કરતો, સમજ્યા, આ દુઃખથી જો અળગો થાવું તો નિત્ય ગુણ તમારા ગાવું, પણ જ્યારે જન્મ થઈ ગયો પછી હું આવું આવું હું આયા ને તું ત્યાં, પછી હાવ ભૂલી ગયો, ભગવાને ગર્ભવાસની પીડા મટાડીને સુખ્યો કરી દીધો ને એટલે માંડો ઠેકાણા દેવા પછી. એવા જેટલા હો ને એટલા બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમારી કોઈ બાબતમાં અમને નાખતા નહીં, અમે ક્યાં તમને કહીશું, શું કામ અમને કહો છો? કોઈ દી નો નાખવા જિંદગીમાં નહીં. અને જો કોઈ તમારી વાતમાં અમને નાખો તો પછી ને એ પતે એની બીજી સેકન્ડે અમને જણાવી દેવું કે આ પતી ગયું છે, તમે મગજમાંથી કાઢી નાખજો. અમારા મગજ એવા, કોઈ કહી ગયું હોય ને તો પછી સાલું સાંભળ્યા કરે, બિચારાનું સારું થયું છે કેમ, સુખી થયો છે કેમ, એની મુશ્કેલી મટી ગઈ છે કે નહીં, એવું મનમાં યાદ આવ્યા જ કરે હાલું. અને એ મારો બેટો સુખી થઈ ગયો એટલે આપણને આવું ભૂલી ગયો હોય, આપણે એનું દુઃખ માથામાં લઈને રખડતા હોય ને એ ત્યાં લહેર કરવા માંડે. તમને અનુભવ હશે સંતો નહીં, કોને કોને અનુભવ છે? હાથમાં છોકરો જો આવો, આ જેટલા વ્યવહારમાં હોય ને હોય. તમને હરિભગતને આવો અનુભવ હશે, તમને તે તમારી જ્યારે ગરજ હોય ત્યારે તમારી પાસે આવતા હોય ને, પછી સમાચાર એ ન આપે. કોને કોને અનુભવ છે હાથમાં છોકરો જો તમારામાં? આમાંય ઘણા છે જો, આ ન થવું જોઈએ. અને એક બીજા વિવેકની વાત સાંભળી લો કે આપણે આપણી મુશ્કેલીમાં જેટલાને નાખ્યા હોય એ બધાને મુશ્કેલી પતી જતા ખબર કરવી જોઈએ. આપણા સમાધાનમાં જેટલાને લીધા હોય ને એટલા બધાને પછી કહેવું જોઈએ, કાં લેવા નહીં, આ નિયમ છે. અને કોઈ વાત 5 કે 10 જણાની મિટિંગમાં નક્કી થઈ હોય પછી એમાંથી થોડી ઘણી ફેરવવી પડી હોય તો જેટલા મિટિંગમાં આવેલા હોય એને જાણ કરવી જોઈએ કે આપણે ભેગા મળીને આ નક્કી કર્યું હતું પણ પ્રેક્ટિકલી એટલું ફેરવવું પડ્યું છે તમારી જાણ માટે, તો વાંધો ન આવે ને હંપ રહે ને વ્યવહાર હાલે. નહીતર ફરી વાર એ મિટિંગમાં ન આવે અને કાં મિટિંગમાં આવે તમારો વિરોધ જ કરે કે તમે હારાવો મને બોલાવી નક્કી કરો છો કાંઈક ને પછી અહીંથી મારા બેટાના તમારું ધાર્યું જ કરો છો કંઈક બીજું જ કરો છો, તે નરા ડખા જ થાય. જાણો આપણે કોઈને આપણા દુઃખમાં નાખ્યા તો આપણું દુઃખ મટે તો એને જાણ કરવી જરૂરી છે. આપણે મૂર્ખ શતકની કથા કરીને કેટલા વિવેક શીખવાડ્યા, સાંભળે પછી કાંઈ નહીં. અને એક બીજો વિવેક ખાસ, બધાએ બરાબર કાન ઉઘાડા રાખીને સાંભળી લીજો. ઘણા માણસો સત્સંગમાં કેવળ આધ્યાત્મિક સંબંધનો હા વ્યવહાર માટે જ ઉપયોગ કરતા હોય છે અને એ પણ હાવ ખોટું બોલી. મારે સ્વામીને રોજ વાત થાય ફોનમાં, એમ કે બોલો ફોન આપણને એને કર્યો હોય અને પછી વાત કોકને કરે ને તેમ કે મારી માં સ્વામીનો ફોન આવ્યો હતો, એમ સ્વામી તમને ફોન કરે. એટલે અમારે જ કાંઈ અડધો અડધો કલાક વાત થાય, વાત 5 મિનિટ કોક દી થઈ હોય. આવી રીતના હરિભક્તો છે, બોલો જ્યારે આપણને આવી ખબર પડે ત્યારે હૃદયમાં બહુ દુઃખ થાય છે. અને એ હરિભગતનો કોઈ મહિમા રહેતો નથી, એ કરોડોની સેવા કરે કે બીજી ત્રીજી ઘણી બાબતે આપણે કામ ન હોય તોય પણ મનમાં એમ થાય છે કે આ માણા ઉતરેલ છે, સમજ્યા? સેવા કરે છે ભગવાન એનું સારું કરશે, પણ ખોટો માણા છે, લુચ્ચો માણા છે, દુરુપયોગ કરે છે આપણો સત્સંગનો, આધ્યાત્મિક સંબંધનો. એવા જેટલા હોય એટલા સમજી જાજો, મને એ જરાય પસંદ નથી. વાસ્તવિકતામાં જીવો, ડબલ રોલ નો મારો, સિંગલ જીવો, જેવા છો એવા, એમાં જ ભગવાન રાજી છે. દેખાડો ખોટો કરવામાં કોઈ ફાયદો નથી, કોઈ જ ફાયદો નથી. પછી ઓલ્યો મને પૂછે, સંતોને અનુભવ થતો છે કે તમે આને ફોન કરો છો, મેં જ કર્યો નથી, તો એ કહેતા હતા કે સ્વામીનો અમારે ફોન આવે. એટલે આવા ખોટા ડિંડક હાંકવા નહીં. અને હજી એક વિવેક, આ શિબિર છે ને એટલે કહું છું કે આપણે ખરેખર મોટાને પૂછવું હોય તો જ પાછળ એમ કહેવાય કે મેં પૂછ્યું છે. ઘણા માણસો મોટાની ઓથે પાછળના વર્ગને હાવ રમાડતા હોય છે, હાવ રમાડતા હોય. જે બિચારા મોટા હોય એને ખબરે ન હોય, વાહિલા એમના માહિતી રાખતા હોય. મારે વાત થઈ ગઈ છે ફોનમાં, મેં પૂછી લીધું છે, એમ છે આમ કીધું, હા બધા એમ કરવાનું. અને ક્યારેક તો એ પાકો હોય, બધાને એમ કરાવે, બધું પચી જાય ને પછી આપણને કહે, મેં તમારા નામે આ બધું કર્યું છો, તમે રાજી રહેજો. આપણે એમ કે સારું રાજી રહીશું. એક તો સંત હતા, અમે ક્યાંક પધરામણી ગયા, ત્યાં આવેલા તો અમે હારે લીધા. પછી હરિભગત ને ત્યાં અમે ગયા, ત્યાં હરિભક્તે અમને પરાયણે એમ કીધું કે તમે આટલા રૂપિયા લઈ જાઓ. અમે કહ્યું કે ભાઈ મારે જરૂર નથી. તો કે ના ના, તમે જાત્રાએ જાઓ છો તો ત્યાં બધે મારો થાળ કરજો અને આ બધા પૈસા એટલા વાપરી નાખજો. તમે લીધા તો એને ખબર પડી ગઈ કે આ ભગત છે હારો, પૈસા દેવો. પછી થોડા દિવસે એ પૂગ્યા એકલા ત્યાં અને કહ્યું કે મારે આટલા રૂપિયાની જરૂર છે, એટલે ઓલા આપ્યા. પછી મને ફોન કર્યો, મને કે તમારી યારે હું ફલાણાને ઘરે પધરામણી આવ્યો હતો ને. મેં કીધું હા. તો પછી મારે પૈસાની જરૂર હતી તો હું તમારું નામ દઈને રૂપિયા લઈ આવ્યો છું. એ કદાચ પૂછે તમે કહેજો કે આ મેં કીધું હતું. હું તો વિચારે ચડી ગયો. મને કે તમે હા પાડજો, કેમ જે મેં એમને કીધું હતું કે જ્ઞાનસ્વામીએ મને તમારે ત્યાં મોકલ્યો છે અને કહ્યું છે કે જા એમને મારું નામ દઈને કહેજે તું માગી છે રૂપિયા દેહે, એટલે હું તમારા નામે રૂપિયા લઈ આવ્યો છું. માટે પૂછે તો હા પાડજો. પછી મેં એને કીધું કે સ્વામી પણ મારે હા કેવી રીતે પાડવી, તમે મને પૂછીને તો ગયા નથી. તો કે હવે હા પાડજો ને એમાં શું ને તમારા ઘરનું દેવાનું છે. હરિભગતે સેવા કરી છે, ભગવાનના હરિભગત છે, આપણે ભગવાનના સાધુ છીએ. મેં કીધું બધી વાત સાચી પણ તમે ક્યાં મને પૂછ્યું. તો હવે મને કે નહોતું પૂછ્યું, પૂછ્યું. આ તો તમને ફોન કર્યો, બાકી મારે ને એને આમ જૂની ઓળખાણ તો હતી જ, આવું કીધું મને. મેં કીધું તમારે જૂની ઓળખાણ હતી, મેં તો ચોખ્ખું કીધું, મેં તમારે જૂની ઓળખાણ હતી તો મારું નામ હું કામ દીધું. ઈ કયો તાકે હવે તમારું ન દીધું હોત તોય, મેં કીધું હોત તોય દેત જ મને પૈસા, પણ વળી મેં તમારું દીધું એ ભૂલ, બાકી હું તો એમ નામ લઈ આવત. પછી એમ કીધું આવું થયું તું, તમે કઈ આવું કરો છો થોડું ઘણું બંધ કરજો એમ આવું કરતા હો તો. આ બધા કૃતજ્ઞપણાના લક્ષણ છે, એટલા માટે કહું છું. આ સારું લક્ષણ એક કે નહીં. હવે આપણે આગળ વધીએ. લુંચા ગ્રાહ્યા ન કશ્ય ચિત, લાંચ ન લેવી ક્યારેય કોઈની. લિયતે પ્રસન્નમ ઇતિ તું લાંચ, જે ખાનગીમાં લેવાય, લિયતે પ્રસન્નમ ખાનગીમાં, એને લુંચા કે સંસ્કૃતમાં. ખાનગીમાં લેવાતી બાબતને લુંચા કે. રહસી એટલે એકાંતમાં. ભયાદિ પ્રદર્શન એન, ભય વગેરે બતાવીને એની પાસેથી પૈસા પડાવે, એને કહેવાય લાંચ. એક ગામમાં એક સરપંચ હતા, આ બની ગયેલી સત્ય ઘટના. તો ગામમાં એક કુટુંબે પોતાના છોકરા છોકરીની ઉંમર પુખ્ત નહોતી અને લગ્ન લીધા. હવે સરકારનો કાયદો છે, બાળ વિવાહ ઉપર પ્રતિબંધ છે, કોઈ બાળ વિવાહ કરે તો એને અમુક સજા થાય, દંડ થાય, તકલીફ થાય. હવે એણે તો આદરી દીધો. પછી બહારથી તો કોઈ નહોતું આવ્યું ને, ગામના સરપંચને ખબર પડી કે આમાંથી ખોતરી ખાવા જેવું છે, એટલે એ એને ઘરે પૂગ્યા અને કે એટલે આ મેપા, આ બાળ લગ્નનો નિશ્ચય છે તને ખબર નથી કે ભાઈ? મને ખબર છે, પણ હવે આ એક મોટો પણતો તેની હારે હારે અમે ગરીબ માણા બેનું પતિ જાય તો અમારે બાપા પેટ માંડ ભરાય છે. તો કે વાત તારી સાચી, પણ આ કાયદો નથી, કાલે હવારે સરકારના માણસો આવશે, પોલીસ આવશે, તો અમારે સરપંચ છીએ એટલે અમારે શું સમજવું? અમને પૂછે કે તમે ગામમાં સરપંચ છો ને આવી રીતે તમારા ગામમાં બાળ લગ્ન થાય છે. તો કે હવે સરપંચ સાહેબ તમે કાંઈ કૃપા કરજો, તો કે જો ભાઈ કઈક થાય જવાબદારી મારીને, અરે સરપંચ તમે ન ધ્યાન રાખો તો અમારું ગામનું ધ્યાન ન કે બધો, એમાં પોલીસ આવે ખરા, મારે કઈક ખવારવવી પડે પછી તારે દેવા પડે. તો કે સાહેબ જે થશે હું દઈશ, પણ પોલીસ ન આવ્યું કરજો. હા એમ, બીજું કઈ નહીં કે સમજાણું. પછી પોલીસ આવી કે એને બોલાવી, મજા આવી એવી વાત છે આ બધી. પછી ભાઈ લગ્નના દિવસ હતા ને તે દી સરપંચ ઘેરે જઈને બેઠા અને કે જો ભાઈ મેપા પોલીસ આવી હતી, એને ગમે એને ખબર આપેલી, પણ હું સરપંચ એટલે મારે હારા સંબંધ એટલે મારે ઘેરે આવી, એટલે મને કે આ તમારા ગામમાં બાળ લગ્ન થાય છે શું કરવાનું છે. એટલે મેં કીધું ભાઈ પાછા ભૈયા જાઓ તો કેમ નામ થોડા જાય. પછી મારે એને 5,000 આપવા પડ્યા ભાઈ. હા તો હવે 5,000 કર ભલામણ, મારે થોડા ઘરના દેવાના હોય, તારું આ તો બધું બગડે ને ડખો થાય આ મારે કરવું પડ્યું. તો કે સારું સાહેબ 5,000 આપી દઉં છું. એમ 5,000 કઢાવ્યા બોલો. કોઈ નહોતું આવ્યું, કોઈની ખબર નહોતી. આને કહેવાય લાંચ. ભયાદી પ્રદર્શને ન, કોકને ભય બતાવીને એની પાસેથી રૂપિયા કઢાવવાના. આવું તો જગતમાં બહુ હાલતું હોય છે. પણ જગજીવન મોદીએ જે શિક્ષાપત્રીની વ્યાખ્યા લખી એણે એવું લખ્યું કે સ્વસત્તા અધિકારની રૂએ હકનું કામ કરીને વા અણહકનો લાભ કરી આપીને અથવા કનડગત કરીને તેની પાસેથી બદલો માગવો એ લાંચ કહેવાય. શું કહેવાય? એને લાંચ કહેવાય. એક વાત ઉપર પ્રકાશ પાડું છું, ધ્યાન દેજો. સ્વસત્તા અને અધિકારની રૂએ હકનું કામ કરીને લાંચ લેવી, જે એને કરવાનું જ હોય, સરકાર એને એનો જ પગાર આપતી હોય અથવા તો એને એ કામ માટે નિયમો હોય એટલે એને કરવાનું હોય, કોઈ પણ સંસ્થા સમિતિ ગમે તેને, તેમ છતાંય એ હામા માણા પાસેથી પૈસા લે એનું કામ કરી દેવાના, એને કહેવાય લાંચ. આ એક પ્રકારની લાંચ. હવે એક બીજા પ્રકારની લાંચ છે. એ લાંચ એવી છે કે જે લાંચ દેનારો છે ને એને જ કાંઈક આ સાહેબ પાસેથી ખોટું કરાવવાનું હોય કે તમે આટલું ખોટું લખી દો એના તમને આટલા. ખોટું કામ અધિકારીઓ પાસે કરાવવા માટે દેવાતા પૈસા, કરપ્શન. અને બોલ્યો પણ એને પૈસા મળે અને આ કંપનીઓ વાળાને કે બીજા ત્રીજાને જેને તેને લાભ કરી આપે, આ પ્રકારની લાંચ. ખ્યાલ આવ્યો? આમ બે પ્રકાર નીકળે છે. ત્રીજો પ્રકાર હાવ ખોટે ખોટા પૈસા લે, જોકે એના હકમાંય નથી, એને તો ચીટિંગ કહેવાય, છેતરા કહેવાય, એને આપણે છોડીએ. પણ લાંચની બાબતમાં આ બે બાબત છે, હકનું કામ કરાવવા માટે પૈસા દેવા પડે એ, અને અણહકનો પોતાએ લાભ ઉઠાવવા માટે અધિકારીને રૂપિયા ખવારીને એની પાસે ખોટું કરાવવું અને ઓલ્યો પૈસા ખાઈને ખોટું કરે ખરો. આ રીતે હાલે છે જગતમાં, બધે જ્યાં જ્યાં વ્યવહાર ને વહીવટ હોય ત્યાં આ બધું હાલતું જ હોય. પછી આગળ બીજી વધારે વાત કરીશ. બીજી જગજીવન મોદીએ એમ વાત કરી આ શ્લોક ઉપર કે લાંચ માત્ર પૈસાથી જ નથી લેવાતી. પેન, રેડિયો, ટીવી, ફ્રીજ જેવી વસ્તુ પણ ભેટના રૂપમાં લાંચ લેવાય છે. પછી મેવા, મીઠાઈના ટોપલા, ભારે ચાંદલો, મિજબાની આપે, યાત્રા કરાવે, મોટરમાં ફરવા લઈ જાય, એ બધા લાંચના જ પ્રકારો છે. લાંચ વ્યાપક અનિષ્ટ છે. અને વાલા ભક્તો, માત્ર વ્યવહારિક સંસારના દુનિયાના માણસોમાં જ આવું થાય છે એવું પણ નથી. ધર્મ ક્ષેત્રે પણ
મહાનતાય માટે પૈસા દેવાય, આરતી ઉતરાવવા માટે પૈસા દેવાય, પ્રતિષ્ઠા કરાવવા માટે પધરામણીના પૈસા નક્કી કરીને પછી પધરામણી થાય, આ બધી લાંચ કહેવાય. કેમ જે એના પૈસા ન હોય એ તો કર્તવ્યમાં આવે છે, તેમ છતાંય એના પૈસા જો લેવાય તો એ લાંચ લીધી કહેવાય અને આને લાંચ દીધી કહેવાય. એવી વિવિધ પ્રકારે લાંચો લેવામાં આવે છે જે ખરેખર બહુ મોટું અનિષ્ટ ગણાય છે. અને એને લઈને જ રાજ્યસત્તા અને ધર્મસત્તા કે ન્યાયતંત્ર ઉપરથી સમાજને વિશ્વાસ ઉઠી જાય છે. વિશ્વાસ ઉઠી જવાનું કારણ આ લાંચ ખાવાનો ધંધો છે. વાલા ભક્તો, લેનારા નકામા અનીતિ ખોર માણસો લાંચ લે છે, પરંતુ એમાં સહન તો પ્રામાણિક માણસોને કરવાનું થાય છે, વધારે પડતું એને સહન કરવું પડે છે. અને આવું અનીતિનું દ્રવ્ય છે, અણહકનું દ્રવ્ય છે, વણ મહેનતનું દ્રવ્ય છે, એ કોઈ માણસને સુખી થવા દેતું નથી, કોઈ માણસને નહીં. અનીતિનું દ્રવ્ય તો મૂળ હકના દ્રવ્યને લઈને જાય છે. હા, પછી એક્સિડન્ટ થાય, હાડક્યા ભાંગે, ડોક્ટરને ત્યાં પૈસા જાય, કોક વગર વાંકે કેસ કરે અને વકીલોમાં જજોમાં પૈસા જાય. આપણે જેટલું ખોટું ઘરમાં ધન ભેગું કર્યું હોય ને એ આ રીતે આપણે પાછ દેવા જવાનું થાય, ધક્કા ખાય. શરૂઆતમાં તો આ બધું આ રીતનું વગર મહેનતનું અણહકનું નાણું આવે ને એ મીઠું બહુ લાગે, પરંતુ એ જ ધન આપણા અને આપણા કુટુંબના સંસ્કારો બગાડે છે. એ જ ધન, પાપનું ધન, અણહકનું ધન આપણા સંસ્કાર બગાડે, વિચાર બગાડે. અને એ ધનનું જે કોઈ વાપરીને જીવન ચલાવે એ ધનથી એ બધાના સંસ્કાર બગડે, વિચારો બગડે, સંતાનો ઉપર એની બહુ જ માઠી અસર થાય છે. માટે એવું લાંચનું કે અણહકનું દ્રવ્ય અંતે અતિ દુઃખદાયી પુરવાર થયેલ છે હવની જાણ માટે. એવું ધન અંતે અતિ દુઃખદાયી સાબિત થયેલ છે, એવા ધનથી કોઈ સુખી થયેલ નથી, માટે નહીં લેવું. નીતિશાસ્ત્ર એમ કે છે, અન્યાય ઉપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણી તિષ્ઠતિ, પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. અન્યાયથી ભેગું કરેલું ધન 10 વર્ષ સુધી ટકે છે. એકાદશમું વર્ષ બેસે એટલે એ બીજું બધું ધન લઈને નાશ પામે છે. માટે વાલા ભક્તો, હકનું ખાઈએ, મહેનત કરીને પેટ ભરીએ, બસ પરસેવાનું આપણે આપણું. આવી આદત પાડો, કેમ જે આપણે તો ભગવાનને રાજી કરીને ભગવાનના મહાસુખને પામવું છે. આપણે આ જગતના સામાન્ય જીવ જેવા સામાન્ય જીવ નથી, આપણે ભગવાનના સંતાનો છીએ. અને આપણા ભગવાન જો લાંચ લેવાની ના પાડતા હોય તો કોઈ પણ રૂપમાં આપણે લાંચ ન લેવાય. ક્યારેક ક્યારેક લાંચ લેનારાની એટલી બધી માઠી દશા થઈ જાય છે કે પછી એને આખી જિંદગી પસ્તાવવું પડે છે. એના માટેની વાત આપણા શક્તિસિંહ ઉદયસિંહ ડોડિયા કહેશે. હકબંગસિંહ બંકરની વાત કરો, ક્યાં છે?
જય સ્વામિનારાયણ ગુરુ.
જય સ્વામિનારાયણ
ગુરુજી. અમારી જૂની કંપની હતી ને, એની અંદર મારા એક સાહેબ હતા ને, એ બહુ સારા અને પ્રામાણિક માણસ હોય એવું મને લાગતું હતું. પણ અચાનક એને એવું કહી દીધું કે તમે કંપનીમાંથી છૂટા કરવામાં આવે છે. અમારી કંપનીમાં 3 કરોડ નો કોન્ટ્રાક્ટ આપવાનો હતો, તો એ 3 કરોડ નો કોન્ટ્રાક્ટ આપવા માટે એમણે એક સપ્લાયર ને એવો SMS કર્યો કે તું મને એક 40,000 નો મોબાઈલ આપ તો ભેટ આપ તો હું તારું ટેન્ડર પાસ કરાવી દઉં.
અને
અને તકલીફ એ થઈ કે એમણે એ મેસેજ કરીને એને મોકલો. હવે જેને મેસેજ કર્યો ને એ વેન્ડર એટલે કે સપ્લાયર એને કંપનીના શેઠ સોડે બહુ સારા સંબંધ હતા, એટલે એ મેસેજ એને સીધો એ શેઠને મોકલાયો, ફોરવર્ડ કર્યો.
બરાબર.
એ સાહેબનો મહિનાનો પગાર 2,50,000 રૂપિયા હતો.
હા, SMS કરનારાનો, મોબાઈલ માંગનારાનો.
એટલે શેઠે તરત જ એ સાહેબને કીધું કે તમે આવી રીતના કેમ લાંચ લઈ શકો, તમને કંપની મહિનાના 2,50,000 રૂપિયા પગાર આપે છે તો શું તમે શું કેમ આવા કરપ્ટેડ ઓફિસર છો.
બરાબર.
એમ કહી અને એમને કહી દીધું કે તમે કાલથી આવતા નહીં. મતલબ સાહેબ મારા 1 વર્ષથી નોકરી ગોતે છે, એનો વર્ષનો પગાર લગભગ 30,00,000 જેવો થાય, 50,000 મોબાઈલમાં એની આબરૂ ગઈ અને નોકરી ગઈ.
લ્યો સાંભળો, ભગવાનની આજ્ઞા પાળી હોત તો આબરૂ રહેત, નોકરી રહેત અને વરના 30,00,000 એમના મળત. ટેન્ડર પાસ કરાવવા માટે મોબાઈલ માગ્યો. બોલો, હવે એને એ કામ કરવા આરુત કંપનીએ રાખ્યા છે. શેઠ એને 2,50,000 મહિને આપે છે, શેના આપે છે? આ કામ કરવાના તો આપે છે, પછી એને ગ્રાહકો પાસેથી સપ્લાયરો પાસેથી કેવી રીતે પૈસા મગાય કે લેવાય? વાહ, આમાંથી તું શું પાઠ શીખ્યો ભાઈ?
સંતોએ અને મહારાજે આપણને જે શીખવાડ્યું છે એનું પાલન કરવું અને લાંચ ન લેવી, કોઈ પણ લાંચ ન લેવી, નાનામાં નાની લાંચ ન લેવી, કારણ કે શરૂઆત જ નાની વસ્તુથી થાય છે. સપ્લાયરો ગુરુજી શું કરે કે આપણને નાની પેન આપે, ડાયરી આપે, એમ ધીમે 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 ફોહલાવે અને પછી આપણને કરપ્ટેડ કરે.
હા હા, બોલો. ધીમે ધીમે આપણને પાટો બદલાવી નાખે. માટે સાવધાન રહેવું. ઓકે, બેસો શક્તિસિંહ. ઉત્કોચ દ્યુત દૌત્યાર્ત દ્રવ્યમ દૂરાત પરિત્યજેત. માટે લાંચનું દ્રવ્ય દૂરથી તજવું, જુગારનું દ્રવ્ય તજવું, દૂતકર્મનું દ્રવ્ય અને દુઃખીનું દ્રવ્ય પણ તજવું. કોઈ ગરીબ માણા હોય ને તમે એને વ્યાજે પૈસા આપ્યા હોય તેનું વ્યાજ તજવું, એ દુઃખી માણા છે. જેનું વ્યાજ લેશો ને તો છોકરા ગાંડા થાય. સમજાણો? છોકરો હું કેસી સમજાહે જ નહીં, બાપા 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 એમ કરશું. તમે કહેશો કેશ હું ટમા 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 વટાડા વ્યાજ લીધું ટૂટું ટૂટું ટૂટ એમાં હું થયો એમ. હા, એની પેદાશ શું? જાતું કરું, ગરીબનું ધ્યાન રાખવું. ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં કીધું છે, ગરીબને પીડવો નહીં, જાવા દો, જાવા દો બિચારાને. એક તો ભગવાને એને બિચારાને એના કર્મને લઈને દંડ દીધો છે ને ઉપર જાતા તમે કાંધો. હે, દયા રાખો. આપણે હમણાં જેને સાંભળ્યા એ શક્તિસિંહ ઉદયસિંહ ડોડિયાનો જ એક પ્રસંગ છે. તે એનો મિત્ર જયેશ કે સવાણી, ઉગામડીવાળા કાળુભાઈનો છોકરો, એની હારે મિત્ર છે, નોકરીમાં હતો, એટલે એ પ્રસંગ કહેશે. બહુ સાંભળવા જેવો પ્રસંગ છે આપણા આવા નવયુવાન ઓફિસરોનો. આખી દુનિયાને મેસેજ મળે કે લાંચ ન લેવી જોઈએ, લાંચ ગમે તે સંજોગોમાં ન લે, એવો એક સુંદર ભજ્ર સમાજ નિર્મિત થાય, એ શિક્ષાપત્રી ભાષ્યની કથાનું ફળ છે. બોલ ભાઈ.
ગુરુજી, આજે શક્તિભાઈ જે હમણે આવ્યા હતા એ અને હું બે કોલેજમાં કોન્ટેક્ટમાં આવ્યા હતા, અને પછી કોલેજમાંથી અમે કોલેજ પૂરી થઈ એટલે બે જણા એક જ કંપનીમાં નોકરીમાં લાગ્યા. એ ભાઈ પોતે પરચેસ ડિપાર્ટમેન્ટમાં લાગ્યા, એટલે ખરીદ વિભાગ. કંપનીમાં કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય તો એના હસ્તક વસ્તુ એન્ટર થાય કંપનીમાં, એમ એ પોતે પરચેસ કરે. હવે થયું એવું, નવો નવો હતો એટલે દરેક એને આ બધી સિસ્ટમ તો બધું ખ્યાલ ન હોય કે ભાઈ આમાં કઈ કઈ રીતનું બધું ચાલે એમ. પછી એ આવી રીતના કામ કરતો હતો તો એમાં એક સપ્લાયર એટલે એક વેપારી એમ જે કંપનીમાં માલ આપતો હોય એને ફોન કરીને બોલાવ્યો કે સાહેબ તમે ઘરે જાઓ ત્યારે મને મળતા જજો એમ.
બરાબર.
એટલે પછી ઘરે ગયા ત્યારે શક્તિભાઈ મળ્યા, એને દુકાને ગયા ત્યારે બીજી મીઠી મીઠી બધી વાતો કરી કે સાહેબ કેમ છો, આમ છો, તેમ છો, બહુ બધું ધ્યાન રાખશું, આમને તેમ, તમે મારું ધ્યાન રાખજો. પછી ફૂટા પડવાનું થયું ત્યારે એના ખીચામાં, શક્તિભાઈના ખીચામાં 10,000 રૂપિયા એ ભાઈએ મૂક્યા
દુકાનદારે.
દુકાનદારે એટલે શક્તિએ પૂછ્યું કે આ હે ને ભાઈ, આ તો તમારે લેવાના જ હોય, આપણે બે કામ કરવી છે, તમારે જે આગળના તમારી પહેલાના જે સાહેબ હતા તમે આ પોસ્ટ પર, એને હું આપતો જ તો, એટલે હું તમારી કંપનીના કાંઈ પણ કામ હોય એ તમારે મને દેવાના,
અને મારે ત્યાંથી ખરીદી કરવાની,
ટૂંકમાં તમારે મારે ત્યાંથી ખરીદી કરવાની, એને આ તમારા રાખવાના. એટલે એને તરત જ એમ થયું કે આ વસ્તુ મારે ન કરાય એમ, કોઈ પણ હિસાબે મારે સંતો અને ગુરુજન જો રાજી કરવા હોય તો આ વસ્તુ મારે ન કરાય. તરત જ પૈસા એને પાછા આપી દીધા અને ઘરે આવી આવ્યા.
સરસ સરસ.
પછી ગુરુજીના એકાદ બે પ્રસંગ કહું. એમાં એવું થયું, પછી એ ત્યાંથી એને 1.25 વર્ષ જોઈ નોકરી કરી, પછી બીજી કંપનીમાં ટ્રાન્સફર થયું એમનું. એટલે ત્યાં તો એની પોસ્ટ વધી, એટલે એને આ ખરીદી જે કરવાની હતી એ બધું વધતું ગયું. એટલે પછી એ દરમિયાન આપણે મૂર્તિબાગમાં જગ્યા રાખી, એટલે બધા યુવકો પોતાની દાન આપતા હોય, પણ શક્તિભાઈને ઘરેથી થોડીક તકલીફ છે અહીંયા સત્સંગ બાબતે, એટલે સત્સંગમાં આવવાની તકલીફ હોય એટલે પૈસા આપવાની તો કોઈ વાત જ નથી. એટલે એને એમ થયું કે આ બધા મને વેપારીઓ છે, એઝ અ ગિફ્ટ તરીકે જ આપે છે એમ, કોઈ પ્રકારનું હું ખોટું એમાં નથી કરતો એમ. એને એવો વિચાર આવ્યો કે ગિફ્ટ તરીકે હું થોડું ઘણું લઉં તો કેમ થાય એમ, અને મારે તો મંદિર માટે જ લેવું છે ને, મારા માટે તો ક્યાં લેવું છે. પછી આવા વિચાર કરતો કરતો હતો ત્યાં પછી એને કૃષ્ણપ્રિય સ્વામીને મળ્યો. એક વખત આવવાનું થયું ને તો સ્વામીને વાત કરી કે સ્વામી મારે આ ટાઈપનું થાય છે એમ, અને બધા વેપારીઓ મને સામેથી એઝ અ ગિફ્ટ મને આપે છે દરેક વસ્તુ એમ, કે તમે અમારો માલ લેવાનો અને આ જે કંઈ ભેટ આપો તમારે રાખવાની એમ,
મંદિર આપી જાઉં
અને હું મંદિર, સ્વામી મારા માટે નહીં પણ મંદિર માટે. સ્વામી એવું ચોખ્ખું કીધું કે ભાઈ સંપ્રદાયને પૈસાની જરૂર છે, મંદિરને પૈસાની જરૂર છે, પણ આવા નહીં,
આવા પૈસાને જ જોતા. આવા
ત્યારથી શક્તિએ નક્કી કર્યું કે આપણે આ જીવનમાં કોઈ પણ વસ્તુ કરવાની થાય પૈસા બાબતે આપણે સ્વામી ન ગમે એવું મારે નથી કરવું એમ.
વાહ 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 વાહ.
પછી ત્યાંથી એ પોતે અદાણી પોર્ટ છે ને અહીંયા ભુજમાં, ત્યાં એની બદલી થઈ. ત્યાં તો એની પોસ્ટ ઘણી બધી વધી ગઈ, વાર્ષિક અને એવરેજ કંપની માટે 10 કરોડ રૂપિયાની ખરીદી કરવાની થાય, 10 કરોડ રૂપિયાની. હવે એમાં તો ગુરુજી એવું કે આવી મોટી કંપનીમાં જે સપ્લાયર હોય ને એ પોતે એમાં કામ મેળવવા માટે બહુ મથામઠ કરતા હોય, એટલે એ લોકો તો સામેથી આપવા તૈયાર હોય કે તમે કયો એટલા હું આપું, તમારે કેટલા ટકા એમ. એક વેપારી તો ચોખ્ખું એવું કીધું, સાહેબ તમે કેટલા ટકા લેશો એમ, તમારે તમે કયો એટલા ટકા હું આપી દઉં, પણ તમારે મારે યારે કામ રેગ્યુલરલી કરવાનું.
બરોબર.
પણ શક્તિભાઈ કોઈ પ્રકારનું એમાં લેવાના નહીં અને મહારાજને સંતોની આજ્ઞા રાખી. પછી ત્યાંથી એ છોડીને જામનગરમાં આવ્યા, જામનગર SR ઓઇલમાં. હવે આ તો વસ્તુ જેમ જેમ તમે આગળ જાઓ એટલે આ તો બધું વધતું જ જાય, એટલે પછી ત્યાં આ બધું તો હતું જ, એમાં કઈ શક્તિભાઈ લેતા નતા. તો એક વેપારી એવું કર્યું કે દિવાળીએ આ બધી ડાયરી ને એવું બધું આપે,
બરોબર,
લખવા માટેની એની ડાયરી આપી એના કંપનીના નામની,
બરોબર.
પછી ડાયરી આપીને મોકલી દીધી એના ઘરે,
બરોબર.
તો ઘરે ડાયરી ખોલી તો અંદર થી ડાયરી તો હતી, પણ અંદર 10,000 રૂપિયાનો મોબાઈલ હતો, સેમસંગ ગેલેક્સી નો
ડાયરી મોબાઈલ મોકલી દીધો.
હા,
માળા હોશિયાર.
પછી તરત જ એમને એમ થયું કે આ વસ્તુ કરાય, તરત એને ડાયરી અને મોબાઈલ બે પાછું મોકલી દીધું અને ખીજાણા કે ભાઈ તારે જો કામ કરવું હોય તો તારા રેટ હારા આપ, હું તારા માટે મારી કંપનીનું ખોટું નહીં કરું, મને મારા ગુરુજી સંતોની આજ્ઞા છે, આ વસ્તુ હું કોઈ દિવસ કરીશ નહીં, તારે જો કામ કરવું હોય તો ભવિષ્યમાં મારી યારે વ્યવસ્થિત રીતે રેટ સારા આપીને કામ કરજે, મારે આ કોઈ પ્રકારની લાલચ કે લોભ નથી એમ.
સાબાશ સાબાશ. શક્તિ છે અહીંયા આવશે, એને આપણે હાર પહેરાવીને પ્રેમ આપશું કે તું સ્વામિનારાયણ ભગવાનનું નામ રોશન કરનારો, સામેથી આટલા બધા રૂપિયા દેનારા મળે છતાં નહીં ચલિત થનારો એક અમારો યુવાન, અમારો આત્મીય સભ્ય આવો જોરદાર નીકળ્યો તે બદલ તને ધન્યવાદ છે. અને એક હાર કૃષ્ણપ્રિય સ્વામી એરો લાવો, કારણ કે એવો કોણ સાધુ છે કે ના પાડે કે અમારે આવા પૈસા ન જોતા લાંચના, નહીતર શું થાય કે કઈ વાંધો નહીં, તું તારે ઘરે ન વાપરતો, આય આપણે ભગવાનને અર્થે વાપરીશું, લાંચ દેનારાનું કલ્યાણ થાય યાર એમ કે. લઈ લે ખરું. માટે આવ્યો આવ્યો ભાઈ, તારી માથે તો બહુ રાજી છે. શાબાશ શાબાશ. આવા બધા સુરવીર સત્સંગી થાજો. હા મેંડો, અરે વાહ મેંડો જો, વાહ. કેવું પડે બધા આવા જવાબ દેજો. બહુ રાજી થયા સાધુ, એ વાત કરવી પડે આપણે. ખાસ તો કાળુભાઈનો દીકરો જયેશભાઈ છે, એને આમને બહુ જ ઘડતર કરીને સારા સંનિષ્ઠ સત્સંગી કર્યા છે. પહેલો વિચાર તો એના હૃદયમાં એ આવ્યો કે હું જો આવો લાંચનો પૈસો લઈશ તો મારા મિત્ર જયેશને નહીં ગમે. પછી સંતોન ભગવાન આ દેવા વાત કરીશ. જયેશ સાથે તારી જે મિત્રાચારી છે.
ગુરુજી અમે કોલેજમાં હતા ને, આમ તો કોલેજ પહેલાની થોડીક વાત કરું કે અમારા ઘરમાં કુટુંબમાં ગામમાં ક્યાંય સત્સંગ નહીં, પણ જયેશભાઈ મને મળ્યા. અને કોલેજમાં આવીને અમુક ટકા લોકો બગડતા હોય છે, પણ જયેશભાઈ મને મળ્યા એટલે ધીમે 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 સત્સંગ થયો અને એવો હારો મને બનાવ્યો અને સંતોની નજીક કર્યો. સંતો પાસે કેમ વર્તવું, કઈ રીતના આપણે જીવન જીવવું જોઈએ એની પળે પળનું મને ખબર રાખે અને પળે પળ મને ગાઈડન્સ આપે, એટલે એમના જેવા મિત્ર મળીને હું ધન્ય ધન્ય થઈ ગયો ગુરુજી.
તો સર તો જયેશ પણ આવશે, એમને પણ અમે હાર પહેરાવશું, મુખમાં પેંડો આપશું કે તારા ઉત્તમ સંસ્કારની છાપ આ એક બિન સત્સંગી કુટુંબમાં જન્મેલા નવયુવાનને કોલેજ કાળમાં લાગી અને આવો સુંદર આ સત્સંગી થયો. આ તો કાદવમાંથી કમળ ખીલ્યું. તો જયેશ જેવા યુવાનિયાઓને સાથે જે કોઈ કોલેજના યુવાનિયાઓને મિત્રતા થાય અને આવા સરસ સ્વામિનારાયણ ભગવાનનું નામ રોશન કરે એવા સત્સંગી થાય એ કાંઈ નાની વાત કહેવાય નહીં. આપણા જીવનને જોઈને, આપણી વાત સાંભળીને, આપણો સમાગમ કરીને જેનામાં ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પાળવાની તાકાત આવે, સંપ્રદાયને રોશન કરે એવા આ યુવાનિયાઓ ખરેખર બહુ મહાન છે. અમના માતા પિતાને પણ ધન્યવાદ દેવો જોઈએ, એમના કુટુંબના સંસ્કારને પણ વંદન કરવા જોઈએ. આશા રાખીએ આપણે બધાય કે આપણામાં પણ ભગવાનની આજ્ઞા પાળવાનું આવું જોમ પ્રગટે. બધાને જય સ્વામિનારાયણ. છેલ્લે શક્તિસિંહે એમ કહ્યું કે ખરેખર જો મોટા પ્રલોભનથી બચવું હોય તો આપણે નાની નાની વસ્તુ પણ ન જ લેવી જોઈએ. એમાંથી જ લપસાય છે, ત્યાંથી જ શરૂઆત થાય છે આપણા સંસ્કાર બગડવાની. કેમ જે તેનાથી જ મન બગડવાની શરૂઆત પામતા બગડતા બગડતા પછી એટલી હદે બગડી જાય છે કે એ કહી શકાતું નથી. ખરેખર આ તો બહુ અદ્ભુત વાત છે. હવે રમેશભાઈ મીઠાપુરને બોલાવીશ, આપણા જે એક સત્સંગી સુરેશભાઈ સવાણીની વાત તેઓ કરશે.
ગુરુજી જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ.
સુરેશભાઈ સવાણી ભાવનગરમાં રહે છે ગુરુજી, અને એ કોલેજ ચલાવે છે. પણ જ્યારે જ્યારે બીજી કોલેજોમાં કંઈક લેક્ચરોની જરૂર હોય ને ત્યારે આ સુરેશભાઈને નિમણૂક કરે છે
ઇન્ટરવ્યુ
પાસ કરવા માટે લેક્ચરોનો. તો એ કોલેજ વાળા પાસે જો ધારે તો પૈસા લઈ શકે, પણ એ પૈસા લેતા નથી કોલેજ વાળા પાસે.
કોલેજ વાળા પાસેથી નહીં, ઇન્ટરવ્યુ દઈને જેને લેક્ચરર તરીકે નોકરી લેવી હોય એની પાસેથી લાંચ તરીકે એને રૂપિયા 1,00,000, 2,00,000, 5,00,000 સુધી મળે.
હા ગુરુ.
કે સાહેબ મારું ઇન્ટરવ્યુ પાસ કરી દેજો, લ્યો 2,00,000 તમારા.
હા ગુરુ.
પરંતુ એવી લાંચ ક્યારેય સુરેશભાઈ સવાણીએ લીધી
નથી.
પોતે નવી સ્કૂલ કરેલી, વ્યાજે પૈસા લીધેલા, પોતે વ્યાજ ભરતા, તો પણ આવો અણહકનો પૈસો એમણે ઘરમાં આવવા દીધો નથી. માટે એને લાખો ધન્યવાદ છે. છે સવાણી સાહેબ નહીં આવ્યા. હવે એક તરલેશભાઈ અશ્વિનભાઈ વ્યાસ છે, એ લાંચ ન લેવામાં અને પ્રમાણિક જીવન જીવવામાં ખૂબ માને છે અને એવા નીતિવાળા હતા એટલે એમને હમણાં સત્સંગ થયો છે. એ પોતે વકીલ છે, એની વાત વનરાજ ડોડિયા કરશે. બહુ જ પ્રેરણાદાયી આ બધા પ્રસંગો છે એટલે મેં લીધા છે અને એ લોકોના મોઢેથી જ કહેવડાવું છું તાકી હવને એ ખબર પડે કે આ હકીકત છે. બોલો
ગુરુજી. તલ્લેશભાઈ હાલ અહીંયા આજ આવ્યા છે એ શિવ ભક્ત છે, 50 વર્ષની ઉંમર છે, મૂળ ગામ ચુડાના છે અને હાલ એ સુરેન્દ્રનગર.
તલ્લેશભાઈ હોય તો અત્રે ઉપસ્થિત થાય.
તે થોડા સમય પહેલા સુરેન્દ્રનગરમાં હિતેશભાઈ સત્યમ બેલ્ટ વાળા છે તેમની દુકાને કામ પ્રસંગે આવેલા.
અબડાવાણિયા?
હા
હા.
તો એમને ગુરુજી
એ પણ સાથે આવશે આપણા હિતેશભાઈ વાણિયા.
ગુરુજી પછી એમને તલ્લેશભાઈ ને સત્સંગની 2-3 વાતો કરી અને તમારી કેસેટ આપી કે તમે આ કેસેટ સાંભળજો, બહુ સરસ છે. તો તલ્લેશભાઈ એ સાંભળી અને એમને બહુ ગુણ આવ્યો, વાતો બહુ ગમી, એટલે ધીમે ધીમે એ રવિસભામાં આવતા થયા. ત્યારબાદ ધીમે ધીમે એમને બહુ ગમ્યું એટલે હવે તો એ 6-12 મહિનેથી ગ્રુપ સભામાં પણ આવે છે. એમના સરસ 1-2 પ્રસંગ છે. એ એકવાર ગુરુજી
બોલો
વીમા કંપનીના વકીલ હતા, એનો કેસ ચલાવતા હતા. તો વીમા કંપની પોતે વીમા કંપનીના વકીલ હતા, સામે અરજદાર હતા, એટલે એમને ખબર પડી વીમા કંપની અને અરજદારો એમને કંઈક ગણતરીમાં ભૂલ થઈ કે કંઈક કોઈ પણ ગણતરી હશે તો અરજદાર ખરેખર નુકસાનમાં આવે એમ હતા નહીં, પરંતુ ભૂલના કારણે એમને આશરે 3 લાખ રૂપિયાનું નુકસાન જાય એમ હતું.
બરોબર.
એ આ તલ્લેશભાઈને ખબર પડી કે આ વ્યક્તિ નુકસાન ભોગવશે, પરંતુ એ વાસ્તવિક સાચું નથી. એટલે એમને સામે પક્ષના જે અરજદાર હતા એમના વકીલને વાત કરી કે ભાઈ તમારી આ કંઈક ભૂલ થાય છે અને અમને 3 લાખનું નુકસાન જાય છે. એટલે એમને ભૂલ સુધારી લીધી અને એમને નુકસાનથી બચાવ્યા.
વાહ વાહ. આવું ન્યાયયુક્ત જીવન બધાય જીવી શકતા નથી.
ત્યારબાદ ગુરુજી 2 દિવસ થયા ને, 2 દિવસ થયા છે એટલે સામે કંપની સામે જે અરજદાર હતા એમના વકીલ આમની ઓફિસે આવ્યા અને બહુ વજનવાળું પેકેટ આપ્યું આમને કે હાલો આ તમને એમને તમે 3 લાખ નુકસાનથી બચાવ્યા એમ એ માટે તમે રાખો. એટલે તલ્લેશભાઈએ બહુ નમ્રતાપૂર્વક કીધું કે ભાઈ હું આવું કોઈ દિવસ કરતો નથી, તમે એ પાછું લઈ જાઓ, મારે એની જરૂર નથી.
વાહ વાહ.
પાછું આપી દીધું. છતાંય ગુરુજી એમને પેલા વકીલે પીસો ન છોડ્યો એટલે બીજા દિવસે એક થેલીમાં એક જોડ કપડાં લઈને આવ્યા. એ કે તમે આ તો ગિફ્ટ સ્વરૂપે રાખો જ. તો તલ્લેશભાઈ એ દિવસે એવું કહી દીધું કે સાહેબ મેં જે વાત જે હું કરું છું એ મારી નીતિમત્તાના આધારે હું આ કામ કરું છું, પણ હવે જો તમે આ મારી ઓફિસે આવું કોઈ પણ કામ લઈને આવશો ને તો મારો ને તમારો સંબંધ નહીં રહે.
સરસ સરસ સરસ.
એવું કહ્યું.
હું આવા ખોટા પૈસા લેતો નથી, ખોટી ભેટ લેતો નથી, આવું કામ લઈને મારે ત્યાં નો આવશો.
એવું કહ્યું. બીજો એક ગુરુ એમનો ગુરુજી એમનો પ્રસંગ છે. એકવાર એ એક ખૂન કેસમાં વકીલાત કરતા હતા. તો ખૂન કેસમાં સામેના વ્યક્તિ જે અમુક જે મહત્વના સાક્ષી હોય ને એમને તપાસવાના નહીં એવું સામેના જે કોઈક વગદાર માણસો હોય રાજકીય માણસો તો એમને કીધું કે ભાઈ તમારે આ સાક્ષી છે એને તપાસવાના નહીં, જો તપાસે તો ખૂન કેસમાં એ સાબિત થાય એવું હતું અને એમને જેલ પડે એવું હતું.
બરોબર.
તો આમ તલ્લેશભાઈએ કીધું કે ભાઈ એ તો મારથી શક્ય નહીં બને, એ તો હું તપાસીશ જ.
બરાબર.
તો પેલા જે રાજકીય વગવાળા માણસો હતા એમને ઉપર લાગવગ કરી અને એ કેસમાં આ સરકારી વકીલ તરીકે ભાઈ કામ કરે છે તો સરકારી વકીલ તરીકે એમને છોડાવી દીધો કે આ કેસ લડવા માટે આ વકીલ જોઈએ નહીં, ઉપરથી લાગવગ કરી અમને આ કેસમાંથી એમને નિવૃત્ત કરાવી દીધા. તો આમને એ કેસ જવા દીધો પરંતુ લાંચ ન લીધી. એમને ઓફર પણ કરેલી કે તમને આટલા પૈસા આપીશું તમે મહત્વના સાક્ષીને તપાસશો નહીં, તો કે એ મારથી નહીં થાય, એમને લાંચ ન લીધી, નોકરીનો એ કેસ જવા દીધો. નોકરી ગુરુજી નહીં એટલે કેસમાં એ કેસમાંથી નિવૃત્ત થઈ ગયા.
બરોબર. અચ્છા નોકરી ચાલુ રહી. સરસ, એ કેસ છોડી દીધો, બીજા સરકારી વકીલને રાખી દીધા. બહુ સરસ, શાબાશ, આવો આવો તમે. જય શ્રી. અને અમારે આ હિતેશભાઈ વાણિયા આવી રીતે બીજાને સંસ્કાર અને સત્સંગ આપે એવું કામ કરે છે માટે અને ધન્યવાદ. વાલા ભક્તો, ન કર્મણી નિયુક્ત સન ધનમ કિંચિદપિ સ્પૃશેત પ્રાપ્નોતિ હરણ દ્રવ્યમ બંધનમ યદિ વાત વધમ. કોઈ પણ કામમાં નિમાયેલા માણસે કોઈની લાંચને અડકવું પણ નહીં. વિરાટ પર્વ મહાભારતમાં આ વાત આવે છે, કોઈ પણ કામમાં નિમાયેલા માણસે લાંચના ધનને અડવું નહીં. જો લાંચ લેતા ઝડપાઈ જાય તો રાજાઓએ શાસકોએ લાંચ લેનારાને કેદમાં નાખવો કાં તો એનો વધ કરવો. આવું મહાભારતમાં લખ્યું છે, આ એની સજા છે લાંચ લેનારની. રાજધર્મમાં યાજ્ઞવલ્કે ઋષિ કહે છે, ઉત્કોચ જીવીનો દ્રવ્ય હિનાન કૃત્વા વિવાસયેત, અર્થાત લાંચ લેનારાને નિર્ધન કરીને રાજ્યની બહાર કાઢી મૂકવો, હદપાર કરવો. માટે વાલા ભક્તો, લાંચ લેવી એ બહુ મોટું પાપ છે, એના પ્રાયચિતો સૂચવી આપે છે. હજી એક વાત બહુ સરસ છે, આપણા બાલુભાઈ સાવલિયા પોતે આ વાત કરશે. આ વાત છે એમના દીકરા પ્રકાશની. બાલુભાઈને માઈક આપજો, અદભુત વાત છે.
ગુરુજી જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ.
ગુરુજી, તમે જયારે મુંબઈ આવ્યા હતા,
હા,
ત્યારે પ્લેટફોર્મમાં મેં તમને પૂછ્યું હતું કે કાલે અમાસ છે એટલે મારે છોકરાને નોકરી લગાડવો છે કંપનીમાં,
હા,
ત્યારે તમે ન કીધું કે અમાસ તો બહુ સારો પવિત્ર દિવસ કહેવાય, જવા દે. ત્યારથી લાગ્યો તો નોકરીએ બે મહિના થયા અને ત્રીજા મહિનામાં પ્રવેશ થયો ત્યારે ત્યાં વેલ્ડિંગનું કામ એક કંપની, જે કંપનીમાં જે નોકરીએ લાગ્યો એમાં વેલ્ડિંગની પ્લેટું બનાવે, એલ્યુમિની પ્લેટું, એનું વેલ્ડિંગ 1 ઇંચના 30 રૂપિયા, એટલે એનું આખું મેનેજમેન્ટ કરવા માટે પ્રકાશ એને ઉપર રાખેલો
મુનિમો,
હા, એટલે એનું જે મેઝરમેન્ટ થાય કે એનું જે કાયમ લખવાનું ડેઈલીનું એ ટેલી એ કરતો, એટલે એ જે વેલ્ડિંગ કરતો એ કંપનીનો માલિક છે ને એ પ્રકાશને કે તને હું જો તું મેઝરમેન્ટ વધારી દે તો તને ડેઈલીના 1000 થી 1500 રૂપિયા આપું એમ.
એટલે કંપનીનો માલિક નહીં પરંતુ એ ખાતાનો ઉપરી.
ગુરુજી, આ જે વેલ્ડિંગ વાળો હતો ને, આ કંપની જે પ્રકાશ નોકરી કરે છે ને એ તો કંપની અલગ જ, એમાં બીજો વેલ્ડિંગ કરતો,
અચ્છા,
બીજી કંપની વાળા,
અચ્છા, ઠીક, ઈ કંપનીનો માલિક,
હા, એટલે પ્રકાશને એની ઉપર મૂકેલો.
ઓકે ઓકે, બીજી કંપનીનો માલિક, હા,
એટલે પછી કે પ્રકાશને કે આવી રીતે કે તને હું આવી રીતે પૈસા આપું તો તું લે, ત્યારે પ્રકાશ કે હું લેતો નથી, તો કે તારા મોટા મોટા સાહેબો બધા લે છે તને શું તકલીફ છે લે ને, એમ કરીને ઘણો એને સમજાવ્યો ઘણું. ત્યારે પ્રકાશ કે હું એવું કરતો નથી, મને ભગવાને ઘણું દીધું એમાં મને સંતોષ છે.
બરાબર.
પછી આ વાત તો પતી ગઈ એટલે સાંજના ઘરે આવવાના ટાઈમે લગભગ રાતના 10-10:30 થઈ ગયેલા આવ્યો નહીં ઘરે, એટલે મેં ફોન કર્યો, હજી કેમ નહીં આવ્યો, એટલે ફોન પર મારે વાત થઈ તો મને કે પપ્પા આવી રીતે વાત થઈ છે ને મને મોટા સાહેબથી નીકળવા નથી દેતા, અને એ કહે છે કે જે તારી તને લાંચ દેવાની વાત કરી હતી એનું નામ આપ, તો હું એને નામ આપવા ના કહું છું, એટલે સાહેબ એમ કે તું જ્યાં સુધી નામ નહીં આપ ત્યાં સુધી કંપની બહાર નહીં જવા દો એમ. એટલે પછી મેં પ્રકાશને કીધું દઈ દે ને નામ, તું તને શું તકલીફ થાય.
પ્રકાશે કહી દીધું છે મારી પાસે આ રીતે આ લાંચ દેતા હતા,
હા, એને કીધું,
વાત કરી નામ નો કીધું,
હા, સાંજના નીકળતી વખતે એમ થયું કે મોટા સાહેબને વાત તો કરી દો કે આપણી કંપનીની અંદર આવી રીતે લાંચ આપવાની વાત થાય છે.
બરાબર.
તો એ કે તું નામ આપજે તને કોને કીધું છે એમ, તો પ્રકાશ કે હું નામ નહીં આપું એમ. પછી આ લેટ થયો એટલે મેં ફોન કર્યો, એટલે પ્રકાશે મને એમ કીધું આવી રીતે, મેં કીધું સાહેબને આપ્યું ફોન, એટલે એ સાહેબને ફોન આપ્યો, તો સાહેબ મને કે તમે કયો પ્રકાશને મને નામ આપે એને કે મને રાતના ઊંઘ નહીં આવે અને હું ટેન્શનમાં આવી ગયો છું. તો મેં પ્રકાશને કીધું આપી દેને નામ, તો પ્રકાશ કે પપ્પા એને નામ આપીએ તો ખોટી આપણે દુશ્મની વરાય, અને કંપનીમાં મને સિક્યુરિટી છે, બહાર રોડ ઉપર થોડી છે, રોડ ઉપર ઉભા રહે તો.
બરાબર.
એટલે પછી મેં સાહેબને મેં કીધું સાહેબને આપ ફોન, તેને સાહેબને પાછો ફોન આપ્યો, એટલે મેં કીધું આશીષભાઈ તમે સવારના તમારે કોઈને નામ જોતું હશે તો હું આવીશ અને જે નામ હશે હું તમને જાહેર કરીશ. એટલે બીજે દિવસે પ્રકાશને મેં એટલે પ્રકાશે મને એવું કીધું કે પપ્પા હું ઘરે આવીને તમને કહીશ આને નામ નહીં આપું, કામ મને ધર્મેશભાઈ કહે છે ધર્મેશભાઈ નામ આપે, એટલે મેન જે શેઠ છે એ કંપનીના માલિક. તો ઘરે આવ્યો એટલે મેં કીધું કઈ દઈ દેવું તું ના, તને શું તકલીફ હતી? મને કે ખોટે ખોટું આપણે દુશ્મની વારે ને પપ્પા શું કામ કેવું જોઈએ આપણે, અને ઓલાને ત્યાંથી કાઢી મૂકે ખોટો. એટલે આ વાત તો બે ત્રણ દિવસ થયા એટલે ધર્મેશભાઈને ખબર પડી હેડ ઓફિસમાં. એટલે ધર્મેશભાઈએ મને ફોન કર્યો, મને કે તમે ને પ્રકાશ સાંજના આજે ઓફિસે મિટિંગ છે એટલે આવજો એમ. એટલે હું ને પ્રકાશ ગયા, એટલે જે મેન સાહેબ છે જે મેનેજર એને બોલાવેલા. પછી એમ કીધું કે આશીષ સાહેબને અને પ્રકાશને હું મસમસ થઈ હતી, એટલે મેં કીધું પ્રકાશને જ પૂછો ને. પછી બધી વાત કરી એને પ્રકાશે, એટલે ધર્મેશભાઈ બહુ રાજી થયા. એટલે ધર્મેશભાઈને વાત એવી કરી કે સાહેબ ત્યાં આપણે જે કંપનીની અંદર આપણે વેલ્ડિંગવાળો લાવ્યા છીએ એણે મને એમ કીધું કે તું મને જો મેજરમેન્ટ વધારે લખી આપ તો હું તને ડેઇલીના 1000 થી 1500 રૂપિયા આપું, પણ મેં ના પાડી એમ. પછી ધર્મેશભાઈ મને કીધું કે બાલુભાઈ આવા સંસ્કારો ક્યાંથી એમ. એટલે મેં કીધું કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એમણે શિક્ષાપત્રી લખી, શિક્ષાપત્રીની અંદર એવું લખ્યું કે કોઈ પણ પ્રકારની લાંચ ન લેવી, અને આ જે નિયમ ધર્મ પાળે ને એમાં મારા ગુરુજી બહુ રાજી છે, અને આવા સંસ્કારો આપ્યા ને એ સંતોને લઈ અને જે સંતોની યારે સત્સંગ કરતા હોય અને સંતો આ બાળમંડળો બધા હાલતા હોય એમાં જતા એમાંથી આ સંસ્કારો આવ્યા છે, એટલે બહુ રાજી થયા, બહુ આપણા આપણા સંપ્રદાયનો ગુણ આવ્યો. અને પછી પ્રકાશનો પગાર નક્કી નહોતો થયો, મને થોડું થોડું આમ ઓળખતા એટલે મેં એમ ડાયરેક્ટ મૂકેલો હતો. એટલે પછી ડાયરેક્ટ મને કે બાલુભાઈ આજથી જ્યાંથી એ કંપનીમાં આવ્યો ત્યારથી એને 35,000 પગાર ગણીશ એમ. પછી પ્રકાશને કે બોલ હવે તારે કંઈ કહેવું છે? તો પ્રકાશ કે નહીં જે જોઈ મારે કંઈ કહેવું નથી એમ. પણ બહુ રાજી થયા અને પછી બધાનું એક મિટિંગ લીધી, મિટિંગ લઈ અને પ્રકાશને સામે બેસાડ્યો અને પછી બધા સાહેબોને કે આજથી આ પ્રકાશને કાંઈ પણ કામ હોય તો ડાયરેક્ટ મને ફોન કરજે કોઈ પણ કામ હોય તો. અને એને 3 ખાતાનું કામ અત્યારે આપી દીધું છે અને બહુ રાજી થયા. આપણો ગુણ બહુ આવ્યો ગુરુજી આજ્ઞા પાડે એટલામાં.
સરસ સરસ સરસ. વાલા ભક્તો, આ પ્રકાશની ઉંમર માત્ર 22 વર્ષની જ છે. આપણા બાળમંડળોમાં યુવક મંડળોમાં આવીને આપણા સંતો અને સંચાલકો દ્વારા જે સંસ્કાર પામ્યો અને એણે આ રીતે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને પાળી અને આજ્ઞા પાળી એના એને લાભ પણ તરત જ થયા, સીધો 35,000 પગાર અને સિદ્ધિ સાહેબારે ઓળખાણ, આ બધી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળ્યાની ફળશ્રુતિ છે. આમાંથી આપણે બધાએ શીખવું, આજ્ઞા પાળ્યાનું બળ મેળવવું. અને વળી એવા મોટા માણસોને સંપ્રદાયનો ગુણ આવ્યો, ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવ્યો, એ પણ નાની એવી વાત કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો વાલા ભક્તો? આવા જ આપણા સત્સંગમાં ઘણાય છે, અહીં બેઠા એમાં કેટલાય છે. આ તો ખાલી 1-2 પ્રસંગ તમને કયા. થોડા થોડા નામ લઈએ તો નડિયાદમાં પોલીસની નોકરી કરતા વિજયભાઈ ગોહિલ, એ પણ ખરેખર પ્રમાણિક છે. પોપટભાઈ સવાણી ખોપાળાવાળાનો દીકરો મનોજ, એ ધારે તો ઘણું બધું કમાઈ શકે, લાંચ લઈ શકે, આડોળું કરી શકે. પછી આશીષ ભાઈ, પછી જયદીપ ઝાંઝમેનનો છે કોક, એને સંતો કહે છે સારો સંસ્કારી. પછી નરેશ વિઠાણી નિંગાળા, આ બધા લોકોને જો લેવું હોય તો ઘણું મળે એવું છે, પણ આપણા આ બધા યુવાનો ભગવાનની આજ્ઞામાં મજબૂત રહ્યા છે, ધનના લોભમાં લેવાના નથી. માટે એકવાર તાળીથી એને વધાવીએ. વળી આપણા રમેશભાઈ ભાવનગરવાળા રમેશ આહાલપરા, એને તો રોજ અણહકના પૈસા ભીં કરે. પોતે એવી રીતે વેલ્યુઅર છે ને, એટલે મકાન પાસ કરવામાં, બેંકની લોન લેવામાં લોકો બહુ જ ભીં માર્યા કરે, પણ તેઓ ક્યારેય લાંચ તો શું, કોઈ ભૂલમાં 1 રૂપિયો વધારે આપવા કહે તો સજાગતાથી ન જ લે. રમેશભાઈના પ્રસંગો તો પારાવાર છે, કેટલા કહેવા એટલે કહેતો નથી. હમણાં અમે ગયા હતા, આપણો મૂર્તિઓનો સ્ટોર છે ને ત્યાં, તો ત્યાં બધા છોકરા સેવામાં હતા, એને બધાને મેં 1-1 પેલું પડીકું વેફરીનું બધાને આપ્યું. તમારે હારે બીજા છોકરા હતા, એ કે હું પૈસા આપી દઉં, હું આપી દઉં. એમાં રમેશભાઈ આવ્યા, એ કે મને દઈ દો સેવા, કીધું આપી દો. પછી એને કંઈક પૈસા આપ્યા અને પછી થોડાક વેલા એ પાછા આપ્યા, પછી અમે ગૌશાળા બાજુ ગયા, આજની જ વાત કરું, પછી આમ આગા ગયા ત્યાં છોકરો સ્ટોલ વાળો પાછળ દોડતો દોડતો આવ્યો અને રમેશભાઈને કે તમને પૈસા પાછા આપ્યા એમાં 50 અમારે ભૂલથી વધારે રહી ગયા, લ્યો આ 50 પાછા. પછી રમેશભાઈ બહુ રાજી થયા. મને કહે છે કે આપણે ત્યાં આવા યુવાનો તૈયાર થાય છે એનું જ નામ સાચો સત્સંગ છે. આને કહેવાય સત્સંગ. ભૂલમાં કોઈનો પૈસો વધારે આવી જાય તો દોડતા દોડતા એને પાછળ જઈ ગોતીને એના પૈસા પાછા દઈ દે, નહીતર રાખી લે. કોણ નાખે છે પહેલાને કંઈ ખબર નથી ગ્રાહકને તો. માટે આવા સંસ્કારી થવું તો ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર રાજી થશે, એનું અક્ષર ધામ દેશે, આ લોકમાં બધા દુઃખોથી કષ્ટ થકી આપણી રક્ષા કરશે, પોતાની મૂર્તિ આપણને આપશે. અને હવે આપણે વાત કરવી છે ડોક્ટર વીવી રામ સુબ્બારાવ સાહેબ, રિટાયર્ડ IAS ઓફિસર, અને એની વાત કરશે આપણા પંકજભાઈ ડી પટેલ વડોદરાવાળા. કેમ જે એમના ઉપરી એ સાહેબ હતા, પંકજભાઈ એની બધી વાત જાણે છે.
જય સ્વામિનારાયણ ગુરુજી.
જય સ્વામિનારાયણ
ગુરુજી. પહેલાં તો 2-3 દિવસ પહેલાં વાત કરી હતી સાહેબને કે આ રીતનું અમારી શિક્ષાપત્રીનું આવે છે તો એક પ્રસંગ આપનો લેવાનો છે પ્રામાણિકતા વિશે, તો ફોટો મોકલી આપો મેલમાં.
હા,
પછી ના મોકલ્યો. પછી મેં પરમ દિવસે મેસેજ કર્યો કે ફોટો મને મોકલી આપો એમ. પછી એમણે મને ફોન કર્યો કે મેં તો નિષ્કામ ભાવે કર્મ કર્યું છે અને એ કર્મનું જો હું આવી પ્રસિદ્ધિ ફોટાથી કે એનાથી રાખું ને તો મેં ફળ મેળવ્યું કહેવાય.
ફોટો આપીને પ્રસિદ્ધિ લઉં તો મેં આ કર્યું છે એનું ફળ મેળવ્યું કહેવાય, એમ પ્રસિદ્ધિ રૂપ ફળ. આહા,
એટલે મહેરબાની કરીને મારી આ વાત તમે વાત કરો તો વાંધો નહીં, પણ મને કે મારો ફોટો બોટો ના મૂકતા એમ. એટલે
નો આપ્યો પછી
ના. પછી આ ફોટો ભક્તનસિંહના જાણી શોધ્યો ગુરુજી. કોઈની લાંચ લેતા નહીં, પ્રમાણિક બહુ હતા અને સત્ય વળગી રહેનારા માણસ હતા, એટલે એમની સરકારમાં પણ ખૂબ કિંમત હતી. એટલે રાજકારણીઓ જનરલી ઓફિસરોની બદલી માટે ચિઠ્ઠીઓ લખતા હોય ગુરુજી, કે ફોન કરતા હોય કે આને આ જગ્યાએ મૂકી દેજો તો થોડા પૈસા કમાય એમ. તો એવી ચિઠ્ઠીઓ ભેગી થાય, પછી અમારી દર શનિવારે એક મીટિંગ રહેતી મોટી સભા સમિતિ ખંડમાં. પછી એ સમિતિ ખંડમાં એ મુખ્ય સીટ પર બેસે, પછી આજુબાજુ બધા સાહેબો બેસે, પછી અમે પાછળની સીટ ઉપર બેસીએ, અમારે સપોર્ટિંગમાં બેસીએ, એટલે ટ્રેઝરી ઓફિસર કહેવાય એને. તો પછી વાત કરે કે આ આ બદલી માટે, આ જગ્યાએ બદલી માટે આ સાહેબની વાત આવી. એ સાહેબ અંદર પાછા હાજર હોય અને પછી એ ચિઠ્ઠી આમ ફાડી નાખે આખી વચ્ચેથી. પછી એવું કે તમારા સાહેબને કહી દેજો કે આ કામ મારાથી થઈ શકે નહીં, મારે ખાતું ચલાવવાનું છે, એવી જાહેરમાં ચિઠ્ઠી ફાડી નાખે. એટલે પછી સોંપો પડી ગયો, કોઈ કામ કરતું નહોતું. છતાંય કોઈ કામ કરે આવી રીતે દબાણ લાવે તો એને એવી જગ્યાએ મૂકી દે કે ફરી 5 વર્ષ સુધી એ મૂળ જગ્યાએ આવે જ નહીં એમ. એ રીતનું એનું આખું પ્રબંધ કરી દે, ફરીને પાછળના ઓફિસરો પણ બદલી ના કરી શકે એમ. અને એ પોતે કોમ્પ્યુટરના જાણકાર હતા 28 વર્ષ પહેલા, બહુ માહિતી રાખતા. એટલે અમારા ખાતામાં આવ્યા ને ગુરુજી તો 400 ઓફિસર હતા અમે, તો 400-એ 400ની માહિતી બધો અથથી ઇતિહાસ બધો અંદર રાખી દે, ક્યાં ક્યાં નોકરી કરી, ક્યાં બદલી થઈ, કેટલા રૂપિયા લીધા કોક જગ્યાએથી, બધી માહિતી હોય એની પાસે. એટલે પેલી માહિતી ફોન કરે કોઈ મિનિસ્ટર તો એને એટલું જ કે સાહેબ તમે અમદાવાદ બદલી કરવાનું કહો છો પણ અમદાવાદ પર એને 9 વર્ષ નોકરી કરી છે, એમાં આ કેસમાં આમ કર્યું હતું, આ કેસમાં આમ કર્યું હતું, એટલે પેલો બોલતો જ બંધ થઈ જાય આવું કરતા. પછી કોઈ ભ્રષ્ટાચારની વાત થઈ કે કોઈને નુકસાન એટલે એને સીધો કરી નાખે, પણ સામે કોઈ ઈર્ષા કે રાગદ્વેષથી કોઈ ખોટી ફરિયાદ કરે ભ્રષ્ટાચારને કે આને હેરાન કરવા, તો એ માણસને બહુ સંરક્ષણ આપતા હોય પોતે, ખૂબ એની કોઈ લાગવગ ના હોય, ગરીબ હોય બિચારો તો એને ખૂબ સંરક્ષણ આપતા. અને એને સરકાર કહે કે એને બદલી, એક કેસમાં તો જૂનાગઢમાં એક અમારા અધિકારી ટ્રેપ થઈ ગયા હતા, 10,000 રૂપિયા લેતા પકડાઈ ગયેલા, પણ એ માણસ આવો કેસ કરવાનો શોખીન જ હતો, દર કોઈ પણ ઓફિસર આવે એને પકડાઈ જ દેવાનો, પછી એનું રાજ ચાલે. તો એવી માહિતી મળી પછી એને સસ્પેન્ડ ના કરવા દીધા, સરકારે કીધું કે એને સસ્પેન્ડ કરો પણ સસ્પેન્ડ ના કરવા દીધા. એવા ગરીબ વત્સલ સાહેબ પછી બીજું એક એ હતું કે એ પોતે ગાંધીનગરથી ગાડી લઈને આવતા, સરકારી ગાડી. હવે અમદાવાદમાં આવે પછી એમના ફેમિલી મેમ્બરને કોઈક જગ્યાએ જવાનું થાય કે સિટીમાં કે ગાંધીનગરમાં કોઈક પર્સનલ કામે ફરે, તો પર્સનલ કામે ફરે એના જેટલા કિલોમીટર થાય ગુરુજી, એ કિલોમીટર દર મહિને મને લખીને આપી દે. હું પોતે પીઆરઓ હતો એટલે પછી એ મારે બિલ બનાવીને આપી દેવાનું. અને એવું 3.5 વર્ષ એમના હાથ નીચે હતો ત્યાં સુધી મેં કર્યું છે. એ એક પણ રૂપિયો સરકારી ખોટી ગાડી ફેરવતા નહીં.
વાહ ભાઈ વાહ.
અને ગુરુજી મારો પોતાનો પગાર
તો આપણા મંદિરના ટ્રસ્ટીઓ નથી સમજતા.
મારો પોતાનો પગાર ત્યાં લગભગ 1200 રૂપિયા હશે. એ જમાનામાં 300 રૂપિયા 400 રૂપિયા આવા ફરતા. પછી શહેરી વિકાસ ખાતામાં બદલી થયા. તો શહેરી વિકાસ ખાતામાં આપણા એક બરોડાના રાજકારણી છે મોટા અને બિલ્ડર છે, એ કોઈ સ્કીમ પાસ કરવા ગયા હશે. પછી સ્કીમ પાસ કરવા કીધું કે તમને આ સ્કીમમાં અમે 2 ફ્લેટ આપી દઈએ સાહેબ, તમે પાસ કરી દો ને. તો એને ગેટ આઉટ કહી દીધું હતું ગાંધીનગરમાંથી, કે મારી ચેમ્બરમાંથી બહાર નીકળી જાવ એમ કે આ રીતનું હતું. પછી બીજા એક ગુરુજી રાજેશ કિશોર સાહેબ, એક અત્યારે અગ્ર સચિવ છે આરોગ્ય ખાતામાં, એ પણ એવા જ સ્ટેટ ફોરવર્ડ ઓફિસર હતા. એને એક મોટી કંપનીનું એક બહુ જ મોટું પ્રમાણપત્ર, 10,000 કરોડ ઉપરનું પ્રમાણપત્ર સહી કરવાનું હતું. એમાં એને ટેક્સની માફી મળતી હતી, 10,000 કરોડના ટેક્સની માફી.
અને સહી કરે એટલે
રાજેશ કિશોર,
હા રાજેશભાઈ,
હા. તો એ પ્રમાણપત્રમાં એને ભલામણ કરવાની હતી, સરકાર આપી દે પણ ભલામણ એને કરવાની હતી. એને ભલામણ સહી ના કરી કેમ કે કાયદા બહારનું કામ હતું. પછી એ લોકોથી ત્યાંથી એવું કહેવું કે તમે નહીં કરો તો બીજા કરી નાખશે. એટલે પછી એને બદલી માગી લીધી, બદલી કરી નાખો મારે. એ પછી બદલી થઈ ગયા પછી બીજાએ સહી કરી નાખી. આ રીતનું થયું.
અરે કંપની લાભ કરી આપ્યો ખરો?
ના ના કર્યો ગુરુજી,
ઓલે
બીજા તો કરી આપે. અને ત્રીજા એક ગુરુજી આપણા સુરેશભાઈ પાદરાવર આત્મીય સભ્ય છે આપણા,
સુરેશભાઈ,
હા. એ વર્ષોથી નહેર ખાતામાં નોકરી કરે છે, પાદરામાં પણ હતા, અત્યારે રાધનપુર છે. એને આખી એક ભ્રષ્ટાચારની એક ગુરુજી ચેનલ કહેવાય છે, નીચેથી ઉપર સુધી આખી ચેનલ હોય. એટલે દરેક માણસના થોડા થોડા પૈસા હોય, આ વચ્ચે આવે. એટલે એ પૈસા ના લે તો બધાનું ગાળું અટકે, ખીચડી પાકે નહીં કોઈની. એટલે એ લે નહીં, એટલે એની બદલી કર્યા કરે વાળી ઘડે. હમણાં છેલ્લા 6 વર્ષથી રાધનપુર છે, એની કોઈ બદલી જ નથી કરતું. બીજા અમારા નિયમ એવો છે કે 3 વર્ષે તો બદલી રિક્વેસ્ટ કરે તો પણ થઈ જાય, રિટાયરમેન્ટ થવાના તો પણ થાય. મેં પૂછ્યું કે રિટાયરમેન્ટ તો 2 વર્ષ બાકી છે તો બદલી થાય, પણ નથી કરી આપતા કોઈ. એને વચ્ચે એક પ્રસંગ એવો બન્યો હતો કે એને એ છેલ્લી પોસ્ટના સાહેબ છે, એને કહ્યું હતું કે એને 5 લાખ મળે એવા હતા. તો કે હું તમને 50,000 આપી દઉં, તમે આ સહી કરી દો. વચ્ચે તો કે હું સહી ના કરું સાહેબ, તમે તમારે જે કરવું તે કરો.
વાહ સુરેશભાઈ,
એ સહી ના કરી એમણે.
ક્યાં છે સુરેશભાઈ? બહુ સરસ, બહુ સરસ પંકજભાઈ. સુબારાવ ની હવે હું તમને વાત કરું છું. ભક્તો ચિંતામણી મહોત્સવ વખતે દેશકાલ અતિ ખરાબ હતા, આપ બધા જાણો છો. આપણા ઉત્સવને તોડી પાડવાના અમુક વ્યક્તિએ પાનબીડા ચાવ્યા હતા. અહીં આવીને આપણી કુંડલ મંદિરની ઓફિસમાં બેસીને મને ખુલ્લી ધમકી મારી હતી કે ઉત્સવ બંધ રાખો, કાં તો અમારો પગ પકડો. એવા સમયમાં આપણા પંકજભાઈ ડી પટેલને લઈ અમે આ ડીડી સુબારાવ સાહેબ પાસે ગયા હતા ગાંધીનગર, અને બધી વિગતે વાત જણાવી પંકજભાઈ. ત્યારે તેઓએ અમને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, હું બરાબર તપાસ કરી પૂરતું ધ્યાન આપીશ, તમે તમારે ભક્ત ચિંતામણી ઉત્સવ ધામધૂમથી કરો. અને પછી એ જ પ્રમાણે તેમણે ત્યાંથી આ વિસ્તારના મોટા પોલીસ અધિકારીઓને ફોન કરી સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે તીર્થધામ કુંડળમાં થતા ભક્ત ચિંતામણી મહોત્સવમાં કોઈ પણ પ્રકારનું કોઈ દ્વારા વિઘ્ન ન જ થવું જોઈએ. બસ આ એમના હુકમને કારણે આપણો ભક્ત ચિંતામણી મહોત્સવ સંપૂર્ણ નિર્વિઘ્ન થયો. વાલા ભક્તો, આજે આવા સાચાના સાથી, ગરીબના બેલી, સંસ્કારી પ્રામાણિક અધિકારીઓની આ દેશને બહુ જ જરૂર છે. આ ભારત દેશને આવા સંનિષ્ઠ સંસ્કારી અધિકારીઓની બહુ જરૂર છે. આપણા જે બાલ બાલિકા મંડળો ચાલે છે, યુવા મંડળો, કિશોર મંડળો, યુવતી મંડળો ચાલે છે, એમાંથી જો પ્રમાણિક ને નિષ્ઠાવાન
સુરવેર ભારતીય સારા અધિકારીઓ ઓફિસરો નિર્માણ થાય તો આપણે જાણીએ કે સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય એક સારા સંનિષ્ઠ ઓફિસરો કાર્યકરો તૈયાર કરે છે. આ બહુ મોટું આ દેશનું સેવાનું કામ છે. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા, આપણા આત્માના કલ્યાણ કરવા માટે તો આપણે આ કરવાનું જ છે. તો દરેક હરિભક્તો આ વાતને બરાબર ખ્યાલમાં રાખે. આજે આપણે સુબારાવ સાહેબને લાખો લાખો અભિનંદન પાઠવીએ છીએ. વાલા ભક્તો, આપણો ભક્ત ચિંતામણી મહોત્સવ પૂરો થયો પછી થોડા સમયમાં તેઓ નોકરીમાંથી નિવૃત્ત થયા હતા અને હાલ તેઓ અત્યારે ગાંધીનગરમાં નિવૃત્ત જીવન ગાળે છે. કદાચ આપણને લાઈવ જોતા પણ હશે. પછી વાત કરી પંકજભાઈએ શ્રી રાજેશ કિશોર સાહેબની કે બહુ મોટું પ્રલોભન એમણે જાતું કર્યું પરંતુ ડગ્યા નહીં. ખોટી સહી ન કરી તે ન જ કરી, બીજાએ આવીને કરી દીધી. વાલા ભક્તો, ભલે તે સ્વામિનારાયણ સંપ્રદાયને આશ્રિત નથી તો પણ તેઓ શિક્ષાપત્રીની આજ્ઞા પાળે છે અને અતિ પ્રલોભન વચ્ચે પણ લાંચ નથી લેતા. તો આપણે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય ગળે કંઠીને કપાળમાં તિલક ચાંદલો કરી રોજ મંદિરમાં આટા ફેરા ખાઈને ભજન ભક્તિનો કેટલોય દેખાડો દાખલો કરીએ છીએ અને જો આજ્ઞા ન પાળીએ તો આનું શું સમજવું? સ્વામિનારાયણને સર્વોપરી કહીને સ્વામિનારાયણની આજ્ઞા ન પાળીએ આનું સમજવું શું? ઓલા સ્વામિનારાયણ ભગવાનને નથી માનતા તોય આજ્ઞા પાળે, જોયું? પછી સુરેશભાઈ પાદરાવાળાની વાત કરી જેને આપણે બધા ઓળખીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનને સાચા અર્થમાં માને છે તેથી જ આજ્ઞાઓ પાળી શકાય છે. ભગવાનની આજ્ઞાને માને નહીં તે ભગવાનને માને છે એમ કેમ કહેવાય? મારા શબ્દોને ધ્યાનમાં લેજો. ભગવાનની આજ્ઞા જે માને નહીં તે ભગવાનને માને છે એમ કેમ કહેવાય? ભગવાન કે એમ કરે નહીં અને ભગવાનની આરતી ઉતાર્યા કરે, શું ભગવાન એના ઉપર રાજી થાય? તમારા છોકરા તમે કોઈ એમ કરે નહીં અને ઊંધું ઊંધું જીવન જીવે, અમારા ચેલા અમે કહીએ એમ કરે નહીં અને પાછા આપણી આરતી કરે, હાર પહેરાવે, પૂજા કરે અને સભામાં વખાણ કરે અને કહીએ એથી ઊંધું કરે, મન માન્યું જ કરે, તો એને આપણો મહિમા છે, આપણને માને છે એવું કેવી રીતે માની શકાય? તમે બધા સમજો છો? મનુસ્મૃતિમાં કહ્યું છે, ઉભધા ભીસ્તુ યહ ક્વચિત પર દ્રવ્યમ હરેન્નરહ સસહાય સ હંતવ્ય પ્રકાશમ વિવિધેર વદેહી. છળ કપટ કરીને જે મનુષ્ય બીજાની પાસેથી લાંચના રૂપમાં રૂપિયા કઢાવે છે એવા મનુષ્યને તેના સહાયકોની સાથે રાજાએ જાહેરમાં મારી નાખવા અથવા શરીરના અવયવો કાપીને કટકા કરી નાખવા અથવા તો બજાર વચ્ચે ઊભા રાખીને ધોકાવી નાખવા, આવું મનુસ્મૃતિમાં કહ્યું છે. લાંચ લેનારાને આ દંડ લખ્યો છે. આવું કઠણ પ્રાયચિત્ય સૂચવે છે કે અણહકનો પૈસો સુખી થવો હોય તો ઘરમાં ન લાવો, રાજા નહીં તો ધર્મ રાજા દંડ કરશે ઉપર છેલ્લે. આઈ કદાચ છૂટી ગયા, આઈના શાસકોએ નો દંડ કર્યો તો ઈશ્વરના શાસકો તો નહીં જ છોડે. માટે લાંચ લેવાની ના છે, આ વાત સ્પષ્ટ છે, લાંચ લેવી નહીં. પણ એક વાત આશ્ચર્ય પ્રમાણે એવી છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લાંચ દેવી નહીં એમ ન કહ્યું. ગજબ કી કલમ હે, લાંચ લેવી નહીં એમ લખ્યું પણ નો દેવી એ ન લખ્યું, નહીં તો લખી શકે ન લેવી ન દેવી એમ. ખબર નહીં, કોઈ માણસ પોતાની રીતે જે વ્યાખ્યા કરતા હોય તે, પરંતુ ભગવાને લાંચ દેવી નહીં એવું લખ્યું નથી. પણ એ બાબતમાં હું એટલું કહું છું, ઘણા માણસો અધિકારીને પોતાનું હકનું કામ કરાવવાના પૈસા આપે છે અને ઘણા માણસ અધિકારીઓને અણહકનો ફાયદો પોતાને થાય એના માટેનું ખોટું કરાવવા લાંચ આપે છે. કોઈ પણ ભગવાનના ભક્તએ ક્યારેય પોતે લાભ લૂંટવા, અધિકારીની આગળ ખોટું કરાવવા, પૈસા ધરબીને લાંચ દઈને આવું મોટું પાપ ન જ કરવું જોઈએ.
પરંતુ એક વાત કે તમે કંઈક જમીન રાખીને સોસાયટી શરૂ કરી અથવા તો તમારું મકાન શરૂ કર્યું અને કોઈ કાગળ પાસ કરાવવો છે, ઓફિસરો લાંચ ખાવાની લાલચે તમારું નહીં જેવું કામ અટકાવે, અને જો એમ લંબાણ થાય ને મોડું થાય તો ભાવ સિમેન્ટના, લોખંડના, જમીનના વધી જાય અને તમે નાઈ નાખો, તમારું ઠામુકું ધોવાણ થઈ જાય, ગરીબ માણા ટીપાઈ જાય થોડીક બાબત માટે જ. એટલે કદાચ ભગવાન સ્વામિનારાયણે નો દેવી એમ નહીં લખ્યું હોય. હવનું ભલું થાય એને સત્ય કહેવાય. એક બીજી વાત કહું કે ભગવાનના મંદિરમાંથી વસ્તુ પદાર્થ ઘરાણા વગેરે માગી લાવવા નહીં એમ લખ્યું, પણ એમ ન લખ્યું કે મંદિરવાળાએ કોઈને એ વસ્તુ પદાર્થ આપવા નહીં. ત્યાંય કમાલની વાત છે, ગજબની વાતો છે. શિક્ષાપત્રી એટલે શિક્ષાપત્રી ઘણી ઊંડી છે. નાવે બીજું કાંઈ નજરે ધર્મ વિના વળી કોઈ ધન, ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન. નિષ્કામ સ્વામીના શબ્દ છે. ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સુતવામ, ધર્મ ગયે ખાન પાન મળે તે કરવું સર્વે હરામ, ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ, ધર્મ ગયે મોટપ મળી બળી વળી સહી થઈ ખાટ. એમાં શું ખાટ થઈ? ધર્મ ગયા પછી બધું મળ્યું પણ એમાં શું તમને ફાયદો થયો? કાંઈ નહીં. વાલા ભક્તો, ભેટ સ્વરૂપે પણ પરધન ન લેવું, એના ઉપરનો એક પ્રસંગ અમારા પ્રેમજી શેટા કહેશે. અદભુત પ્રસંગ છે, અદભુત પ્રસંગ. આ
જય સ્વામિનારાયણ ગુરુજી.
જય સ્વામિનારાયણ.
સુરતમાં ઘનશ્યામભાઈ મગનભાઈ કેવડિયા,
આપણા આત્મીય સભ્ય ઘનશ્યામભાઈ મગનભાઈ કેવડિયા છે,
મૂળ ગામ રોઈશાળા હાલ સુરત.
બરાબર.
અત્યારે અહીં છે સભા,
અત્યારે અહીં છે અને બોલાવો. અહીં આવો ભાઈ ઘનશ્યામભાઈ. હાલો, તારીખ 3/8/2013 ના રોજ
તે મહિધરપુરા હીરા બજારમાં એ દલાલીનું કામ કરે છે
સુરત.
હા, તો ત્યાં એમના સંબંધીના ઓફિસે એ બેઠા હતા. પછી એવામાં લઘુ પાણી કરવા ગયા બાથરૂમમાં.
હા,
ત્યાં એક પેકેટ ડબ્બી હીરાની પડી હતી.
પડી હતી.
હા, એટલે એને એમ થયું કે આ કોઈ ન લઈ જાય, એટલે હું લઈ લો એમ.
હા, જેને હશે એને દઈ દઈશ.
દઈશ દઈશ. પછી ઓફિસમાં આવ્યા અને વાત કરી, જોયું તો 218 કેરેટ તૈયાર માલ હતો.
ઓહો,
અને
60 લાખ
ઉપરનો માલ હતો ગુરુજી.
હા હા હા.
પછી
લાખી લેવો તો ને બોલ બાલા થઈ જાત. હા, છોકરા સુખી થઈ જાત. હા, લે બોલો.
પછી ગુરુજી એને બધે વાત મૂકી કે ભાઈ આ કોઈનો માલ હોય,
કોઈનું કઈ ખોવાનું હોય તો કેજો
એમ. એટલે બાજુમાં તે ઓફિસમાં એક નાના જિંજાવદરના પોપટભાઈ નથુભાઈ
મોરડિયા,
મોરડિયા બ્રધર્સ નામની કંપનીના માલિકનું આ પડીકું હતું, એને જાણ થઈ. એટલે પછી ઘનશ્યામભાઈ અને જે પેલા ભાઈએ એમને પ્રાર્થના કરી કે ભાઈ આ પડીકું કોઈ ન લઈ જાય, એટલે મેં લીધું છે, એટલી મારી ફરજ મેં બજાવી છે. એટલે એ પેકેટ એમને ધન્યવાદ છે એમ.
બરોબર.
પછી એમને 50,000 રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા
ઘનશ્યામભાઈ.
હા, ઘનશ્યામભાઈ ને.
બરોબર.
ત્યારે ઘનશ્યામભાઈ ના પાડી, ત્યારે પોપટભાઈ કે ના હજી બીજા 50 આપું એમ,
ઓછા પડતા હોય
તો એમ. ત્યારે ઘનશ્યામભાઈ કે ના ના, મેં તો મારી ફરજ બજાવી છે, મારે પૈસા નથી લેવા. પછી ઘનશ્યામભાઈ નું સાસરુ નાના જિંજાવદર, એટલે એમના સાળા રવજીભાઈ એ આ પોપટભાઈ ઓળખે,
સંબંધ.
એટલે પોપટભાઈ રવજીભાઈ ને ફોન કર્યો
કે
ભાઈ તમારા પટેલ પૈસા નથી લેતા, માટે તમે એમની સાથે વાત કરો એમ. પછી એમને વાત કરી કે ભાઈ તમે આ ભેટ સ્વરૂપે આપે છે, એટલે માટે તમે એનો અનાદર ન કરો.
બરોબર.
એટલે પછી ઘનશ્યામભાઈ 50,000 રૂપિયા લીધા.
બરોબર.
અને પછી એ આવ્યા બજારમાં અને 2 કલાક થઈ છે, એટલે આમથી આમ આટા મારે, આમથી આમ, એટલે એને કઈ આમ ચેન ન પડે,
હક
ન થયું.
આત્મીય સભા.
પછી એને આપણા ઘનશ્યામભાઈ જગાભાઈ ને ફોન કર્યો કે ભાઈ આવી રીતે પ્રસંગ બન્યો છે, પણ આ પૈસા મને આપ્યા પણ મને મજા નથી, અને જેમ ઓલું હડકાયું શ્વાન આમથી આ માટા મારે માટા મારું છું, અને મારે દલાલી થઈ નથી,
દલાલી નો છે ઉપાધિ.
પછી ઘનશ્યામભાઈ કે સારું તમે ઘરના સભ્યો મળી અને સાંજે વિચારજો અને પછી મને રાત્રે તમે ફોન
કરજો
કરજો એમ.
આપણે 50,000 રાખવા દઈ દેવા.
હા એમ.
હા એ હોશિયાર મળે.
પછી ઘનશ્યામભાઈ ઘરે ગયા અને એમના ધર્મપત્ની વિમળાબેન અને એમનો પુત્ર મહેશ આ બધા ભેગા મળી અને એ લોકોએ પણ એવું જ કીધું કે આપણે મહારાજની આજ્ઞા છે તો પર વસ્તુ અડાય નહીં, તો ભેટ સ્વરૂપે પણ આપણે વસ્તુ જોતી નથી એમ.
અને ઘરના છોકરો કે
હા એ બી એવું કીધું.
મારા જબરા નીકળે.
પછી એમનો પુત્ર મહેશ,
હા મહેશ,
એમને વાત કરી કે એટલે વાત કરતા કે આપણે મકાન નું કામ ચાલે છે, ત્યારે એમનો પુત્ર મહેશ કે મકાન તો આપણું ભગવાન પૂરું કરી દેશે.
ક્યાં જ મહેશ છે?
હા છે ગુરુજી.
મહેશ આયા 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 સાવાસ અમારા યુવક મંડળ ના સભ્યો ને. હાલો.
પછી ગુરુજી રાત્રે પછી ઘનશ્યામ જગાને ફોન કર્યો.
બરોબર.
કે ભાઈ અમારા ઘરના સભ્યો મળી અને એવું વિચાર્યું છે કે પૈસા અમારે પરત આપી દેવા છે, તમે અમને હેલ્પ કરો એમ.
બરોબર.
પછી બીજે દિવસે 4 તારીખે બજારમાં પોવડભાઈને ફોન કર્યો કે અમે તમને મળવા માંગીએ છીએ.
બરોબર.
પછી ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ અને હું ત્રણે ગયા અને પોવડભાઈને વાત કરી કે ભાઈ આ પૈસા અમારે પરત આપી દેવાના છે.
બરોબર.
ત્યારે એને ઘણી માથાકૂટ કરી, ના તમે રાખો એમ. ત્યારે કે ના મારે નથી રાખવા. તો પછી એને એવું કીધું કે તમે તમારી રીતે દાનમાં આપી દીજો.
બરોબર.
ત્યારે ઘનશ્યામભાઈ જગાભાઈ કે ના એ વસ્તુ અમારી નથી, એટલે એ અમારે ના એનો નિર્ણય લેવાય એમ.
અમારી વસ્તુ જ નહીં તો અમારે દાન ક્યાં જ કરાય?
હા એમ.
પરબારાય દાન. બરાબર.
પછી એમને કીધું કે
ભાઈ બહુ છે હો પરબારાય દાન વાળા ઢગલા માટે.
પછી એ વખતે પણ એમને કીધું કે તમે કહેતા હો તો હજી બીજા 50 આપું એમ.
લે દાનમાં વધારે દેવા
એમ. પણ નહીં એમને ના પાડી કે અને ઘનશ્યામભાઈ એવું કીધું કે ભાઈ અમારા ગુરુજી છે એ અમને દર આત્મી સભામાં આવું કે અનિત્યનું કે આવું કંઈ પછી ધન હોય તો અમારે રાખવું નહીં અને કોઈ રાખે તો આત્મી સભ્ય રહેતા નહીં આવું કે અમને સ્પષ્ટ કહેશે એમ. એટલે પોપટભાઈને એમ થયું કે ભાઈ તો હું પૈસા પાછા લઈ લઉં પણ હું પાછો ધર્મમાં નથી માનતો, હું ગૌશાળા કે ચબૂતરાને દાણામાં નાખીશ. પછી ઘનશ્યામભાઈ કે ભાઈ તમે તમારા પૈસા છે તમે ચાહે ત્યાં વાપરો, એની અમને કોઈ હરકત નથી. એટલે આવી નિષ્ફળતા અને આવું એમને જોયું એટલે એમ થયું કે સ્વામિનારાયણ ભગવાનને ધન્ય છે અને એમના ગુરુજી સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી અને એમના સંતોને પણ ધન્ય છે, આવા સત્સંગીને પણ ધન્ય છે એવો એને અહોભાવ વ્યક્ત કર્યો. અને પછી છેલ્લે એવું કીધું કે હવે ઘનશ્યામભાઈ ઉપર મારે ખરેખરો વિશ્વાસ આવી ગયો છે તો હું 50 લાખ નહીં પણ કરોડ રૂપિયાનું પેકેટ હું એમને આપીશ અને મારી ઓફિસે કે આવજો અને હું તમને દલાલી કરાવીશ અને તમે તમારા હકનું લેજો, આવું પોપટભાઈએ કીધું.
વાહ વાહ. હાર લાવો. આવો આવો ઘનશ્યામભાઈ આવો. ખૂબ ખૂબ તમે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ રોશન કર્યું ભાઈ, ધન્યવાદ. આવ મહેશ, એટલે તારી ઓળખાણ થઈ ગઈ મને. આમ તો હું નથી ઓળખતો પણ હવે આજ ખબર પડી ગઈ તું મહેશ. ભગવાન કરી દે કે આપણે કોઈનું એમનામ જોતું નથી. બોલો લ્યો સાંભળો છો ને બધા, આપણે આવા સત્સંગી થવું છે ને. સાબાશ સાબાશ. તો સાંભળી લઈએ છેલ્લે પ્રેમાનંદ સ્વામી નો એક દોહો. લાચન લેની કાહો કી તજો કૃતજ્ઞિ સંગ, લાચન લેની કાહો કી તજો કૃતજ્ઞિ સંગ, અર લાચન લેની કાહો કી તજો કૃતજ્ઞિ સંગ,
લાચન લેની કાહો કી તજો કૃતજ્ઞિ સંગ.
ભજો શ્રી રાધા રમન પદ,
ભજો શ્રી રાધા રમન પદ,
હા ભજો શ્રી રાધા રમન પદ,
ભજો શ્રી રાધા રમન પદ.
આની અતિ કુમંગલ
વાચન લેની કાહુ કે તજો કૃતઘ્ની સંગ
વાચન લેની કાહુ કે તજો કૃતઘ્ની સંગ
તજો કૃતઘ્ની સંગ ઇતિ લાચ પ્રકરણમ સમાપ્તમ. આ સાથે આજની કથાને વિરામ આપું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.